संतानम नमो सिद्धानम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सब्बसाहुणम एसो पंच नमुकारो सब पाव प्रणासनो मंगलानंच सव्येसीम परम अवै मंगलम। आपणे 33 श्लोक सुधी अर्थ कर्या था, 34 श्लोक थी थोड़ू चालू करिए छे। अनुकंपाच निर्वेद संवेग प्रसमस्त था एतेषां अनुभावाशु इच्छा दीनाम यथा क्रमम। आपणे 4 जातना जे योग बताया, इच्छा योग, प्रवृत्ति योग, स्थिरता योग अने सिद्धि योग, आ 4 योग आपणा जीवनमां आवता जाय એના ફળરૂપે આપણા જીવનમાં કેવા કેવા ગુણો આવે। એક તો પહેલી અનુકંપા આવે, બીજો નિર્વેદ ગુણ આવે, ત્રીજો સંવેગ ગુણ આવે અને ચોથો પ્રસમ ગુણ આવે। અનુકંપા 1, નિર્વેદ 2, સંવેગ 3 અને પ્રસમ, આવા 4 ગુણો આવે। એતેષામ અનુભાવાશુ ઇચ્છાદીનામ, એતેષામ ઇચ્છાદીનામ યથાક્રમ અનુભાવાશુ, આ ઈચ્છા વગેરે ચારે યોગના અનુક્રમે આ એના ફળો છે। ફળ એટલે પ્રભાવ। એમાં પહેલો અનુકંપા, અનુકંપાનો અર્થ દયા, લાગણી, કરુણા, કોઈપણ જીવને ન મારવાની વૃત્તિ અને બચે તો બચાવવાની વૃત્તિ, એનું નામ અનુકંપા। જીવમાં ઈચ્છાયોગ આવે ધર્મમાં એટલે સેજે અનુકંપા ચાલુ થાય। ધર્મ કરવાની ઈચ્છા જેના જીવનમાં આવે એને પહેલી અનુકંપા આવે। એટલે આપણે કોઈ પણ કામ કરીએ તો લગભગ કચરો વાળીને કરીએ, વસ્તુને સાફસૂફ કરીને કરીએ, એ કોઈ હરતી ફરતી કીડી મકોડા મચ્છર માકડ નાના મોટા કોઈ જીવ મરે નહીં એની અનુકંપા એટલે લાગણી દયા એના પ્રત્યેની જીવમાં આવે આવે ને। નાના જીવની જો અનુકંપા આવે તો મોટા જીવની તો હિંસા કરવાની વાત રહેતી જ નથી। આવા ગુણો જીવમાં ચાલુ થાય, સૌથી પહેલી અનુકંપા। બીજો ગુણ નિર્વેદ, જેમ જેમ ધર્મમાં પ્રવૃત્તિ કરીએ એમ જીવમાં નિર્વેદ નામનો ગુણ પ્રગટ થાય। નિર્વેદ એટલે સંસારી ભાવોમાં કંટાળો, ક્યારે હું આ બંદીખાનામાંથી નીકળું, એને આખો સંસાર જેલ જેવો લાગે, બંધન લાગે। હવે જ્યાં બંધન લાગે ત્યાં હોંશે હોંશે વર્તવાની વાત તો દૂર જ રહી જાય। ખેડાયો, જેમ આપણે કોઈ એમ બિહાડ્યા હોય, બેહવું પડ્યું હોય તો આપણે ઘરે હમ જોયા કરીએ ક્યારે પૂરું થાય ક્યારે ભાગીએ, એમ આ જીવને પણ આ સંસારી બધા ભાવો એ કંટાળા રૂપ લાગે, નિવેદ રૂપ લાગે। ભલે સુખી જીવન હોય, ગાડી વાડી વગેરે બધી સામગ્રી હોય તો એને બંધન જેવું લાગે। જેને ધર્મ કરવાનો પ્રવૃત્તિ ચાલુ કરી એમાં રસ પેદા કર્યો એને આખો સંસાર કેવો લાગે, બંધન એટલે નિર્વેદ। ત્રીજો ગુણ સંવેગ, સંવેદ મોક્ષનો અભિલાષ, મારે આમાંથી છૂટવું છે અને મારે મારા આત્માને સ્વતંત્ર બનાવવો છે। કોઈ દિવસ પૂતગલની પરવશતા મારે કામની નથી એટલે ત્રીજો ગુણ સંવેગ અને ચોથો ગુણ પ્રસમ, સમતા ભાવ। કદાચ કોઈ અનુકૂળતા આપી દે તો એમાં અંજય ન જાય, કોઈ પ્રતિકૂળતા આવી જાય તો નારાજ ન થાય, બધું જીવ સહન કરતા શીખી જાય। તો એક અનુકંપા, બીજો નિર્વેદ, ત્રીજો સંવેગ અને ચોથો પ્રસંગ. એમ આ ચાર એનાથી ગુણો જીવનમાં આવે. ઈચ્છા યોગથી પેલો અનુકંપા આવે, પ્રવૃત્તિ યોગથી નિર્વેદ આવે, પછી સ્થિરતા યોગથી સંવેગ આવે, અને સિદ્ધિ યોગથી પ્રસમ ભાવ આવે. જેમ જેમ જીવા યોગમાં દાખલ થાય તેમ યોગના પ્રભાવે જીવમાં આવા ગુણોની પ્રાપ્તિ થાય. આ આત્માના ગુણો છે બધા, અને ગુણો જ મોક્ષ એ લઈ જાય. આત્મામાં જેટલો ગુણોનો વિકાસ થાય એટલો એ આત્મા વહેલો મોક્ષે જાય. ગુણો મેળવવા ના હોય, અવગુણોમાં રચ્યા પચ્યા રહેવું હોય, કસાયોમાં લીન રહેવું હોય તો આ જીવન એમ મોક્ષ થતો નથી. મોક્ષે જવું હોય તો આ ગુણો મેળવવા જ પડે, અને ગુણો જ મોહનો નાશ કરી આપણે ઉપર ચઢાવે. હવે શ્લોક 35. કાયો સર્ગાદિ સૂત્રાણામ શ્રદ્ધા મેધાદિ ભાવત ઈચ્છાદિ યોગે સાફલ્યમ દેશ સર્વવ્રત સ્પૃશામ. કાયો સર્ગ વિગેરે સમજાવનારા જે સૂત્રો છે, જેમ અરિયંચેયાણમ સૂત્ર છે, ઉવસગરમ સ્તોત્ર છે, આ બધા બે પ્રતિક્રમણી ક્રિયાના સૂત્રો, પંચ પ્રતિક્રમણી ક્રિયાના સૂત્રો, એટલા સૂત્રોમાં જેમ જેમ જીવ શ્રદ્ધા રાખે અને બુદ્ધિપૂર્વક એના અર્થો વિચારે અને જીવનમાં એ ક્રિયા લાવે તો આ જીવમાં દેશવીરતિ અને સર્વવીરતિ નામના ગુણો આવતા વાર લાગતી નથી, અને તો જ ઉપર ઉપરના ગુણઠાણામાં ચડાય. આપણે કંઈ જીવનમાં લાવીએ નહીં, ગુણોનો સંબંધ કરીએ નહીં, એમને એમ કંઈ ઉપર ચડાતું નથી. કાયો સર્ગાદિ સૂત્રાણામ, કૌશગને સમજાવનારા જે સૂત્રો, અરિયંચેયાણમ, અનર્થ, આ બધા સૂત્રોમાં લખ્યું છે કે હું મારી કાયાને વો શિરાવું છું. બોલો, અપાણમ, એટલે કે કાયોસર્ગ મુદ્રામાં હાલવું ચાલવું બોલવું બધું બંધ થઈ જાય. કારણ કે બે ઘડી પૂરતી કાયાની ચેષ્ટાનો આપણે ત્યાગ કરીને સ્થિરતા સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ છીએ, પછી કૌશકમાં બધી ક્રિયા કરીએ તો કાયા હોશિરાઈ કહેવાય નહીં. એટલે આ ગુણ ઉપર ખૂબ શ્રદ્ધા અને મેધા એટલે બુદ્ધિ એ વગેરે ભાવો રાખીને ઈચ્છાદી ચારે યોગોમાં જો જીવ વર્તે તો એને દેશવીરતિ અને સર્વવીરતિ વ્રત સ્પર્શ કરનારા જીવોમાં આ બધા ગુણોની સફળતા આવે છે. એટલે જીવ અભ્યાસ કરે, પ્રેક્ટિસ પાડે અને કાયાની ચેષ્ટાનો ત્યાગ કરી અને ચિંતનમાં ચડે તો જીવમાં આવા ગુણો આવે. આ મનુષ્ય જીવન આવા ગુણો મેળવવા માટે મળ્યું છે. મનુષ્ય જીવન સિવાય બીજા કોઈ ભાવમાં બોલો આપણને આવા ગુણો પ્રાપ્ત થતા આપણી આંખ સામે જોઈએ. પશુનો ભાવ પરવશ, નારકીનો ભાવ દુઃખમય, દેવોનો ભાવ ભોગમય, એક જ માનવનો ભાવ એવો છે કે એમાં ભોગ પણ છે અને યોગ પણ છે. સુદેવ સુગુરુ સુધર્મ એનો સંયોગ પણ માનવ ભાવમાં જ છે. માનવ ભાવમાં જ લોકો સંસાર તજીને સાધુ થાય, વ્રતધારી શ્રાવક થાય, દેવનરકના ભાવમાં આવો યોગ મળતો નથી. એ લખે છે કાયો સર્ગાદિ સૂત્રાણામ, કાયો સર્ગ આદિ જે છ આવશ્યક એને સમજાવનારા જે સૂત્રો, એના ઉપરની ખૂબ શ્રદ્ધા, એના ઉપરની મેધાયેલી બુદ્ધિ વિગેરેના વિચારોથી આ જીવ જો ઈચ્છા યોગમાં ને પ્રવૃત્તિ યોગમાં જોડાય તો જરૂર સફળતા મળે જ. એનાથી આ જીવનમાં દેશવીરતી ધર્મ આવે અને આગળ વધે તો સર્વનીતિ ધર્મ પણ આવે. તમે જો મનુષ્ય જીવનમાં કોઈ શાવકના 12 વર્ષધારી શાવકો જોવા મળશે, કોઈ સંસાર ત્યાગી સાધુ જોવા મળશે, દેવભવ નરકભવ કે પશુના ભવમાં આવો યોગ મળતો નથી. મારે જ્ઞાની કહે છે કે આ ભવને બને એટલો આવા સંસ્કારોથી સુધારવા પ્રયત્ન કરવો. ગુણખંડાદિ માધુર્યમ ભેદવત પુરુષાંતરે ભેદે ઇચ્છાદિ ભાવાનામ દોષો ન અર્થ અન્વયાય. ગોળે ગળ્યો, ખાંડે ગળી, સાકર પણ છતાં ત્રણેયના ગળપણમાં તફાવત હોય છે. ક્યાંક ગોળ ન ખાય ત્યાં સાકર નથી નખાતી, અને ક્યાંક સાકર ન ખાય બોલો ત્યાં ગોળ નથી લખાતો. આપણે ચા બનાવી હોય તો મુખ્યપણે ખાંડ કે સાકર ન ખાય ગોળ નથી નખાતો. ગળપણ છે પણ એક ગળપણથી બીજું ગળપણ, બીજાથી ત્રીજું ગળપણ અધિક અધિક હોય છે. એટલે ગોળ સાકર ખાંડ આ બધાની મધુરતામાં જેમ ભેદ છે, ભિન્નતા છે, ઓછા વધતાપણું છે, એમ પુરુષે પુરુષે આ ઈચ્છા યોગાદિમાં પણ ભિન્નતા. કોઈક માણસની આ ક્લાસમાં આવવાની તીવ્ર ઈચ્છા હોય અને કોઈક માણસ અહીં જે મુખ્ય સંચાલક હોય એનો કાગળ ગયો હોય એટલે આવે, આવું ના હોય પણ આવે. અને કોઈક શરમા શરમી આવે, ધીરખરાક નહીં, અને કંઈક હોંશે હોંશે દોડીને આવે. આમેથી ફોન કરે કે આવા ક્લાસો ક્યારે ક્યારે ચાલુ થાય, મને તારીખો આપો. એટલે ઈચ્છા યોગમાં ફરક થયો કે નહીં? પહેલામાં પોતાની સ્વયં ઈચ્છા છે અને બીજામાં બીજા જેના 2-4 ફોન આવે તો એને ખોટું નહીં લાગે એટલે જે આવું જાય, આવો ફરક પડે. તો આપણે કયા નંબરમાં છીએ સમજી લેવાનું. એ લખે છે સાકરમાં ગોળમાં ને ખાંડમાં બધામાં મધુરતા છે, બધાની મધુરતા જુદી જુદી જાતની હોય છે. એમ અહીંયા ક્લાસમાં કે ધર્મના કાર્યમાં જોડાનારા જીવો એમાં પણ આવી ઈચ્છા યોગની પ્રવૃત્તિ યોગની સરસમતા હોય છે. કોઈમાં મંદ ઈચ્છા, કોઈમાં તીવ્ર ઈચ્છા, કોઈમાં તીવ્રતર ઈચ્છા, ખરું કે નહીં? એ જે પ્રવૃત્તિ પણ કોઈક હોંશે હોંશે કરે અને કોઈકને આપણે ધક્કો મારીને પ્રવૃત્ત આવવું પડે. કેમ તમે દેખાતા નથી એમ કેવું પડે, ત્યાં પેલા કે આ કાલ આવીશ યાર, આવું બને કે નહીં? એટલે હવે મોહના ઉદયથી બોલો આ જીવમાં બધી સરતમતા છે. આપણે બધા આ મોહને આધીન છીએ એટલે આપણામાં આ ધર્મની બાબતમાં આવા ભેદ પ્રભેદ છે. જો આપણે મોહને થોડું જીતીએ અને આત્માનું કલ્યાણ ઈચ્છીએ તો આપણે આમાં વધારે જોડાવાનું મન થાય. આ મનુષ્ય ભાવ જે કેવો છે કે તમે એમાં મોહને જીતી શકો, મોહને કંટ્રોલ કરી શકો અને મોહમાં વધારે વિકારી પણ બની શકો. એટલે જે બાજુ જવું હોય એ બાજુ જવાની છૂટ છે. હાથી નરકમાં પણ મનુષ્ય જ જાય, પશુ પક્ષી ના જાય. પશુ પક્ષી કોઈ 2 નરક 3 નરક 4 નરક સુધી જાય, 7મી નરકમાં કોણ જાય? મનુષ્ય. અને અનુત્તર વિમાનમાં પણ કોણ જાય? મનુષ્ય જ જાય. જે જીવો કર્મમાં બહુ સુવીર છે એ જીવો ધર્મમાં સુવીર થઈ શકે છે. કમ્મે સુરા એ ભમ્મે સુરા. હાથી નરકમાં પશુ પક્ષીઓ જાય ખરા, તો એના કરતા મનુષ્યો વધારે જાય. કેમ? મનુષ્યો આવેશથી પાપ કરનારા હોય. ઘણી વખત માણસને કોઈના ઉપર ગુસ્સો ઘણો આવી જાય તો એવું બોમ્બ છોડે કે આખા દેશના 5000-25000 માણસો મારી નાખે. સાપ કરડ્યું કેટલા ને મારે? 2-5-25, 2-5-10 ને બોલો. અને માણસ જો ગુસ્સામાં આવે નેતંબોમ અનુબોમ છોડે એટલે માણસ વધારે નીચે નરકમાં જાય. અને માણસ જો સુધરી જાય અને મોહનો ત્યાગ કરે તો અનુત્તર વિમાનમાં પણ મનુષ્ય જ જાય, પશુ પક્ષી નથી જતા. એટલે આપણા મનુષ્યના જીવોને જો કર્મ તરફની લાઈન મળી જાય તો ભારે કર્મ પણ આ જીવ બાંધે, અને ધર્મ તરફની લાઈન જો મળી જાય તો હવે ઊંચો ધર્મ પણ મનુષ્ય જ કરે. હવે કઈ લાઈનમાં જોડાવું છે એ નિર્ણય જે જેની વિચારી લેજો, બરોબર ને? કર્મમાં સુવિધિત થવું છે કે ધર્મમાં સુવિધિત થવું છે? બહુ સારું, તો સંસાર છોડવો પડશે. આવું છે બધું, મહાપુરુષો આપણને આવું સમજાવે છે અને એમની વાત સંપૂર્ણ સત્ય છે. ભલે આપણે જીવનમાં લાવીએ યા ના લાવીએ પણ એમની વાત, જેટલા મનુષ્યોએ પેલો કર્મ તરફ બધાએ પ્રયત્ન કર્યો તો હાથની નરકમાં પણ એ જ ગયા. અને જેને સંસાર ગૌણ કરી અને આત્માના પરના કલ્યાણમાં વધારે સાથ આપ્યો એ જીવો વહેલા મોક્ષે થયા. તીર્થંકર નામ કર્મ પણ આવા જીવો જ બધો બાંધે, પોતાનું પરનું કલ્યાણ કરી ઉપર જાય. આપણે જેમાં નંબર લગાવવો હોય એમાં વગર પૈસે નંબર લખાય છે, નહીં જાણ. નરકમાં જવું હોય તો એ નંબર લખાય છે, બોલો. અને મોક્ષે જવું હોય તો એ લખાય છે. માત્ર મોહને વશ થઈએ તો નરકમાં જઈએ, મોહને આ વશ કરીએ આપણે તો ઉપર જઈએ. આવી બધી વાત છે. જૈન ધર્મમાં એવી વાત છે કે કદાચ તમે તીર્થંકર પરમાત્માની પૂજા કરવાની રહી જાય, દર્શન કરવાના રહી જાય, પણ મોહને જીતો, બોલો, તો તમારું કલ્યાણ અટકતું નથી. કારણ કે આ કરતા નથી, એમણે માર્ગ બતાવ્યો છે એ ઉપકારક તરીકે આપણે એમને દર્શન વંદન પૂજન કરીએ છીએ. પણ એ ભગવાનની પાસે આવીએ તો એ ભગવાન કંઈ આપણે આમ હાથ પકડીને કાઢી નાખે, તમે મેલા ઘેલા હોય તો મોક્ષમાં લઈ જાય એવા ભગવાન હાવ ગાંડા નથી. એ આપણા કરતા વધારે ડાયા છે કે તું તારા આત્માને શુદ્ધ કરને, તારા આત્માને શુદ્ધ કરો તારા હાથની વાત છે. રાગ દ્વેષને ઓછા કરવા, ગૌણ કરવા એ તારે જોવાનું છે. એ ભણાવનાર છે, સમજાવનાર છે, પણ કરનાર નથી. કરનાર તો આપણે. શ્લોક નંબર 37. શ્લોક છે તો ગોળ ખાંડ વગેરેના માધુરીના ભેદની જેમ, એટલે મધુરતામાં જેમ ભેદ છે એમ ઈચ્છા યોગ વગેરે ચારે યોગોમાં ભાવોમાં જુદા જુદા પુરુષના ભેદે ભેદ, કોઈની તીવ્ર ઈચ્છા હોય, કોઈની મંદ ઈચ્છા હોય, કોઈ વધારે નુકસાન કરે, કોઈક ઓછું કરે, કોઈક વધારે એમાં સિદ્ધિ મેળવે, કોઈક ઓછી સિદ્ધિ મેળવે, હા તેમાં સંબંધ હોવાથી એ જીવમાં જેવો પરિણામ એવું ફળ પામે એટલે એમાં કંઈ દોષ નથી. વધારે તમે ધ્યાનપૂર્વક કામ કરો તો વધારે ફળ પામો, અને ધ્યાન વગર કામ કરો તો ઓછું ફળ પામો. એટલે ઓછું ધ્યાન આપે ઓછું ફળ પામે, વધુ ધ્યાન આપે વધુ ફળ પામે. આમ સમજવામાં આમ માનવામાં કોઈ દોષ નથી. આપણે દુકાન ખોલી, હવે દુકાન ધંધો ચાલુ કર્યો, હવે વધારે તમે ધ્યાન આપો તો વધારે ફળ પામો, બોલો, અને ઓછું ધ્યાન આપો તો ઓછું ફળ પામો. એમ આ જીવે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને આ શાસ્ત્રો ભણીને મોહને જીતવાનો પ્રયત્ન ચાલુ કર્યો. પણ જો મોહને થોડો જીતીએ, બોલો, તો થોડું ફળ પામીએ, અને મોહને વધારે જીતીએ તો વધારે ફળ પામીએ. આમ જુદો જુદો સંબંધ માનવામાં કોઈ દોષ નથી. હેલો જે જીવ ઓછી મહેનત કરે બોલો અને મોહને ઓછો જીતે અને મોહમાં જ હચ્ચો પચ્યો રહે તો એ ફળ ઓછું પામે અને જે મોહને વધારે જીતે એ આત્માનું કલ્યાણ વધારે પામે. આમ બે જણા સરખું જ પામવું જોઈએ એવો નિયમ નથી. પરીક્ષામાં એક જ ધોરણમાં ભણનારા જીવો છતાં વધારે મહેનત કરે તો વધારે માર્ક લાવે, ઓછી મહેનત કરે તો એમ માનવામાં કંઈ વાંધો નથી. એમાં આ મબળાવું જ છે. આપણે જ મહેનત કરવાની છે અને આપણે જ મોહને જીતવાનો છે. ભગવાન રસ્તો બતાવનાર છે, સમજાવનાર છે, કરનાર નથી. એમણે એમનું મોહ જીતવાનું કામ કર્યું બોલે એમણે, પણ આપણો મોહ એ જીતી આપે એવું નથી. અને સમજાય એવું છે કે આપણને કાંઈક કપડાનો જ રાગ હોય તો આપણે જ ઓછો કરવાનો ને રાખતો. મારે આવું રેશમી જોઈએ, આવી ડિઝાઇન જોઈએ, આવું જોઈએ, આવું મુલાયમ જોઈએ, બધું આપણે ઈચ્છાઓ કરીએ તો આપણે એમાં ફસાવાના ને. દ્રષ્ટાંત આપું છું એમ, ઘરનો રાગ, પરિવારનો રાગ, બોલો જળ વસ્તુનો રાગ એ આપણે જોડ ફસાવનાર છે. માટે જીવે રાગાદી કસાયોને જીતવાનો પોતે જ પ્રયત્ન કરવો જોઈએ બોલો. અને જેટલો એમાં સફળ થાય એટલો એ જીવ વહેલું કલ્યાણ પામે. ભગવાન મહાવીર પ્રભુને બોલો પરિવારે અનુકૂળ મળ્યો હતો. માતા પિતા હલકા કુળના નતા, રાજાશાહી ઠાઠ હતો બોલો. પ્રભાવતી રાણી રાજકુમારી હતી પાટણ ભગવાનને. એટલે એમ દરેક તીર્થંકર ભગવંતોમાં તમે જો ઊંચું કુળ, ઊંચું ઘર, ઊંચા માતા પિતા અને રાજાને કહેલે ઊંચું ધન, બધી અનુકૂળ સામગ્રી હતી, ખરી કે નહીં? છતાં એ મોહ કરાવનારી છે, આપણને સંસારમાં રખડાવનારી છે એવું સમજીને એમણે એના મોહનો ત્યાગ કર્યો નહીં બેટું. એ મોહ ત્યાગ કરવાનું અને મોહ સજવા માટે વસ્તુથી દૂર રહેવાનું કામ જીવે પોતે જ કરવાનું. સમજાય નહીં તો સમજાવનાર ગુરુ ખરા, બોલો સમજાવનાર, પણ ત્યાગ કરવાનું કોને? હા, જેમ સંસારમાં છે ને, પરણાવનાર ભલે બ્રાહ્મણ હોય પણ સંસારનો વ્યવહાર તો પતિ પત્ની ઘર ચલાવવાનું ને, એ બ્રાહ્મણ થોડું ચલાવી આપે. એમાં ભગવાન ના કરી આપે નહીં. ભગવાન આપણને શીખવાડે કે આ તજવા જેવું, આ આદરવા જેવું, આ જાણવા જેવું, એ જ્ઞેય ને ઉપાધિ એનો વિવેક આપે. એનો ત્યાગ કોને કરવાનો? પછી જીવે પોતે. એટલે જીવે પોતે જ પોતાનું કલ્યાણ જો કરવું હોય તો એને તજતા, ઉપાધેયને આદરતા અને જ્ઞેયને જાણતા શીખવાનું. એ જ્ઞેય ને ઉપાધિ. શેનો? હા, શ્રદ્ધા મેધાનો શું કહો છો? ધૃતિ એટલે ધીરજ. શ્રદ્ધા એટલે જો પેલા વસ્તુ ઉપર આપણી પ્રીતિ શ્રદ્ધા જોઈએ કે આ કે છે બરાબર. મેધા એટલે સમજવાની બુદ્ધિ જોઈએ, સમજ્યા પછી ધૃતિ એટલે એમાં ધીરજ જોઈએ, અને ધારણા એટલે આ વાતને લાંબો ટાઈમ યાદ રાખવાની શક્તિ જોઈએ. આજે છે આ પાઠ ચાલે છે ને સાંભળો, એમાં જે કહેનાર છે આ ગ્રંથ એના ઉપર પેલા શ્રદ્ધા જોઈએ, આમાં જે વાત આવે છે એ સમજવાની બુદ્ધિ જોઈએ. બુદ્ધિની વસ્તુ સમજાયા પછી એ વાતને બરાબર યાદ રાખવા માટે આપણી ધીરજ જોઈએ. અને ધીરજપૂર્વક યાદ રહી ગયું કે ઘેર જઈને ભૂલી ના જઈએ, લાંબો ટાઈમ એની ધારણા રહેવી જોઈએ, તો એના સંસ્કારો આપણને કામ આવે. વસ્તુ ગમે એનું નામ શ્રદ્ધા, સમજાય એનું નામ મેધા, પછી યાદ રાખીએ એનું નામ ધૃતિ, અને લાંબો ટાઈમ યાદ રાખીએ એનું નામ ધારણા. શ્રદ્ધા મેધા બોલો ધ્રુતિ અને ધારણા આ બધા જીવે ગુણો મેળવવા જોઈએ. પૈસામાં આ બધા ગુણો હોય કે નહીં બોલો? કોની પાસે કેટલા લેવાના દેવાના બધું યાદ રહે. અને આજે લેવડ દેવડ કરી હોય તો 12 મહિના સુધી બધી યાદ રહે. એમ અહિયાં પણ આત્માના ગુણોમાં બોલો મેળવવાના, યાદ રાખવાના અને એને ધારી રાખવાના, આ બધું. કારણ ગુણો એ સાચું ધન છે, પૈસા એ ભોગનું સાધન છે. એટલે સંસારમાં હોઈએ એ પૈસાની આવશ્યકતા ખરી, પણ એ આપણું પોતાનું સ્વરૂપ નથી. લાખો કરોડો કમાઈએ ને તો મરીને બીજા ભાવમાં જઈએ તો બધું ધન અહીં જ રહે. એક પણ ધનનો યોગ બીજા ભાવમાં સાથે ના આવે, એ ગુણોનો યોગ સાથે આવે. ભગવાન જન્મે ત્યારે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન બોલો ત્રણે સહિત આવે છે ને. એટલે આ ગુણો જે છે, એક ઘરે જન્મેલા બે બેનો બે ભાઈઓ હોય, એક સંસારી ધન એક દીક્ષિત થાય, એકને ત્યાગ ગમે ને એકને ભોગ ગમે, આવું બને કે નહીં? આ બધા ગુણો રહ્યા ભાવના સંસ્કાર જીવ લઈને આવે છે. એ ગુણો ભાવમાં સાથે આવે અને એ ગુણો જીવે મેળવવા જેવા, અને માનવ જીવનમાં વિશેષે ગુણો જ પ્રાપ્ત કરવા જેવા. સંસાર ચલાવવા ધન ભલે કમાઈએ, ધન ન કમાવવું એમ નથી, પણ ધન ભવાંતરમાં બોલો સાથે આવતું, એ ગુણો ભવાંતરમાં સાથે આવે. એટલે ગુણોની વાત બધાએ પ્રધાનપણે કહે છે. શ્રદ્ધા એ ભગવાને કહ્યું તે સાચું એમ સ્વીકારવું, મેધા એટલે બુદ્ધિ એને તરફથી વિચારી બિહારવું, એ મેધા. બેસાડ્યા પછી એની યાદ રાખવું એ ધ્રુતિ, અને લાંબો ટાઈમ યાદ રાખવું એ ધારણા. સારે ગુણો સમજી ગયા? શ્લોક 37 એસામ ન ઈચ્છા દી લેશો ભી તેસામ તો એ તર સમર્પણે સ્ફુટો મહામૃષાવાદ ઇધી આચા હર્યા પ્રચક્ષતે. હવે આમ જો જે જીવોમાં મારે આમ જો જે જીવોમાં આ ધર્મના અનુષ્ઠાનોનો ઈચ્છા યોગ નથી, પ્રવૃત્તિ યોગ નથી, પછી સ્થિરતા યોગ નથી અને સિદ્ધિ યોગ નથી. એ જેનામાં આ ગુણો મેળવવાની તીવ્ર ઈચ્છા નથી, કાલાવેલી નથી, આ ભણવા ભણાવવામાં કે ગુણો મેળવવાના રસ નથી, આવા જીવોને બોલો આવા આ બધી વસ્તુનું આપવું, એને ભણાવવું, એને સમજાવવું, એ બધું મહામૃષાવાદ દોષ લાગે. શું લાગે? એમ આચાર્યો કહે છે. ઇતિ આચાર્ય પ્રચાર. આપણા ઘરની વાત કરીએ કે ઘરમાં 10 માણસનું કુટુંબ રહેતું હોય, છોકરા સ્ત્રીઓ અને પુરુષો બધા ભેગા થઈને, છતાં દાગીના જેમાં રાખતા હોઈએ એ કબાટની ચાવી સમજુ ડાપણ વાળી વ્યક્તિ હોય એને જ આપીએ કે દસેને આપીએ? બોલો. આ ઘરનો દાખલો આપ્યો છે ને એમ જાતો. દાગીના જેમાં રાખતા હોઈએ, અગર તો જે આપણે કિંમતી વસ્તુ જેમાં મૂકતા હોઈએ એની ચાવી 10 જણના કુટુંબમાં કોને આપીએ? હા, હવે કેવું બોલે જુઓ, એ બુદ્ધિ છે નથી એમ નહીં આવ. એમ અહીંયા પણ આ ગુણોનું સ્વરૂપ જે જીવ સમજે એને અપાય. જે જીવમાં બોલો ઈચ્છાની યોગ નથી, ધર્મ કરવાની ઈચ્છા નથી, ધર્મ કરવાની પ્રવૃત્તિ નથી, પછી સ્થિરતા નથી, આવા કોઈ ગુણો જેમાં નથી, એને જો આ ધર્મનો યોગ આપવામાં આવે તો આચાર્યો કહે મહામૃષાવાદ નામનો દોષ લાગે. કારણ એ ઢોળી નાખવાનો. બોલો. બીજાને મળે તે જતું રહ્યું. ખાતા જુઓ આપ, એ શામ એ જે જીવોમાં ન ઈચ્છાદી લેશોપી, ઈચ્છા યુક્ત નથી, ઈચ્છાનો લેશ નથી, અંશ પણ ધર્મ કરવાની ઈચ્છા જ નથી. એટલે તમે બે વાર ચાર વાર ફોન કરો ને તો એ દેખાય નહીં, ઈચ્છા જ નથી. પ્રાણે પ્રાણે પકડી પકડીને લાંબા પડે. આવા જીવો જે હોય એને તે શામ તે જીવોને એક જ સમર્પણે આ ધર્મયોગ સમજાવવામાં સ્ફૂટો મહામૃષાવાદો મહામૃષાવાદ નામનો દોષ લાગે એમ આચાર્ય મહાત્માઓ પ્રચક્ષતે. મોટું જૂઠું મૃષાવાદ એ જૂઠું, મહામૃષાવાદ મોટું જૂઠું. હવે એક દાખલો લો સમજાશે. આમ જો આપણા ઘરમાં જે કોઈ દાગીના હોય, સોનું હોય, ચાંદી હોય કે બેંકોના સર્ટિફિકેટ હોય, નાણાં હોય, આ બધું જે કબાટમાં રાખતા હોઈએ, એ કબાટની ચાવી જેને તેને અપાતી નથી. ઘરમાં જે ગંભીર હોય, ફરેલ હોય, સજાગ હોય, એને જ અપાય ને. હવે ભૂલી ચૂકે આ એ આપણો ઘરનો કુટુંબી, આ એ ઘરનો કુટુંબ સમજીને મોટા છોકરાને નાના છોકરાને આપી દઈએ. બોલો, મોટાને બદલે 25 વર્ષના છોકરાને બદલે 5 વર્ષના છોકરાને આપી દઈએ અને એ ચાવી જ્યાં ત્યાં રખડતી મૂકે ને કોઈના હાથમાં આવે ને બધું લૂંટાઈ જાય તો દુઃખ થાય કે નહીં? એમ આ બધા ગુણો જીવમાં આવે એવું એ કોક જ વ્યક્તિ હોય છે. એટલે અપાત્રને જો તમે વિદ્યા આપો, બોલો, તો વિદ્યાનો નાશ થાય અને વિદ્યાના કારણે અપાત્રની પણ પડતી થાય. બોલો, અપાત્રની પણ કેમ પડતી? તેણે આને હાચ્યું નહીં. બોલો, જેમ તમે નાના છોકરાને ચાવી આપો અને ચાવી ગુમ થઈ જાય, અરે એ ચાવી ચોરના હાથમાં લૂંટાઈ જાય તો નાના છોકરાને ઠપકો મળે જ નહીં, માર પડે ને. અહીંયા મારતા નથી પણ હિન્દુસ્તાન લોકો 2-3 તમાચા મારી દે. ધ્યાન રાખતો નથી, ચાવી ખોઈ નાખી. મારી વાત નહીં બેઠી? એટલે નાના છોકરાને એક તો ચાવી તમે ખોઈ નાખી અને ઉલટો માર પડે. એમ અહીંયા પણ બોલો આ જીવને આવું નુકસાન થાય. એટલે મહાપુરુષો કહે છે કે આવી ઊંચી ચીજ મળ્યા પછી, બોલો, એને ન હાચવવામાં મહામૃષાવાદ નામનો દોષ લાગે. કેમ મૃષાવાદ? બોલો, કે આપણે કહીએ કે હું જૈન છું, બોલો, અને જૈનના કોઈ સંસ્કારને રાખીએ નહીં, પછી મૃષાવાદને બીજું શું થયું? એટલે આપણને આ ગુરુજી બહુ વિવેકથી સમજાવે છે કે તમે આ કુળમાં આયા, આટલી ઊંચી પોઝિશનને પામ્યા, આવી પરિસ્થિતિ મળી, એની કિંમત જો તમે ના આંકો અને એને ઢોળી નાખો, બોલે એને તો બાલ ચેષ્ટા થઈ ને. હે, કેનાને તો લાગે, પણ કેનાને તો લાગે, પણ એ લેનારો જે જીવ એને બધું ઢોળી નાખ્યું એટલે એને મોટું નુકસાન તો કર્યું ને. હા, તો એટલે કે છે કે આ જૈન શાસનની બધી વાતો ઉત્તમ જીવ ના હોય, પચાવી ના શકે, તો એ જીવ વધારે સંસારમાં રખડે. માટે આપણી જવાબદારી સમજીને આ કામ કરવું. એમ બેને લાગે, આપનારને લેનારને બેને લાગે. હવે આપણે આપનાર હોઈએ તો આપણે આપનારનો દોષ જોવાનો, આપણે લેનારા છીએ અત્યારે, આપનારા નથી. આપનારા ગુરુ કહેવાય. એટલે હું લેનારાની વધારે મહત્વ સમજાવું કે જો આપણે આવો ધર્મ પામીને પાત્રતા ન રાખીએ, બોલો, અને ધર્મ ઢોળાઈ જાય, કરીએ નહીં, તો આપણને મહામૃષાવ નામનો દોષ લાગે. હા, તો આપણા બાપ દાદાએ માનો કે આપણને તિજોરી ચાવી આપી અને આપણે બાલ ચેષ્ટાથી ત્રીજોની ચાવી ખોઈ નાખીએ અથવા ચોરના હાથમાં કે ગમે હાથમાં આપી દઈએ અને એ બધું કબાટ ખોલીને લઈ જાય તો ઘર બધી ઘરની મહત્વની વસ્તુ ગુમાયાનું ભાર તો એ છોકરા ઉપર આવે કે નહીં? એ જયારે મોટો દાર ખ્યાલ આવે ને કે મેં બાળપણમાં સાવીનું ધ્યાન ન રાખ્યું એટલે મારા બાપ દાદા કમાયેલું બધું ધન ગુમાવી દીધું, એમ આપણને બાપ દાદાના સંસ્કારથી મળેલી આ સંપત્તિ બધી લૂંટાઈ જાય એટલે મહામૃષાવાદ એ નામનો દોષ આપણને લાગે. આવું આપણને આચાર્યો કહે છે. આપણે નાનાને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવાની છૂટ છે, એને સમજાવવાની છૂટ છે, પણ જવાબદારી વાળી વસ્તુ એને સોંપવાની છૂટ નથી. કેમ કે જવાબદારી વસ્તુ એને સોંપો અને એનામાં પાત્રતા ના હોય તો ઘણી વખત એ વસ્તુ તો જાય તો વસ્તુના ભેગો બોલે માણસ બી ગુમ થઈ જાય. હવે 5 વર્ષનો બાળક હોય બોલે એને 4 વર્ષનો બાળકોને 10-20 તોલાનો સોનાનો હાર પહેરાવો બોલો જરા તો સોનાનો હાર તો જાય. છોકરો યાર શું સમજી જો નહીં એમ જાણું એમ અપાત્રને ઘણી વિદ્યા આપો તો એ અવિદ્યા તો જાય પણ અપાત્ર પણ ભેગો સંસારમાં રખાય કારણ કે એ પાત્ર નથી. એટલે જીવે પોતે પોતાની પાત્રતા મેળવવી જોઈએ અને આ વસ્તુને સમજી અને યોગ્ય જીવો એને જ આપવી કે જેથી વસ્તુનું મૂલ્ય ઘટે નહીં અને વસ્તુથી કલ્યાણ જીવ પામે. એટલે જેને આ તત્વજ્ઞાન ગમતું ના હોય, આના ઉપર રૂચિ ના હોય, આના ઉપર પ્રીતિ ના હોય એવા જીવની સામે આ ભણાવીએ સમજાવીએ તે બાર જીને એમ કે આપણી વેદિયા વેળા કરી આપણે શું ફાયદો? આ દુનિયામાં કમાવો પૈસા અને લેર કરો, આવું ધર્મ કરવાની કાં જરૂર છે? એ આવી દલીલ કરવાનું. એટલે એવા જીવને બોલો ઊંડી વાતો સમજાવવી એ માન મિથ્યા તો કહેવાય. આવું સમજાવે જીવને પોતાને રૂચિ થાય, પ્રીતિ થાય અને તત્વ સમજે એવી પાત્રતા આવે એને જ સમજાવવું અને એને જ આગળ વધારવું. જેને રૂચિ નથી, કેવો ભોગનો જ પ્રેમ છે એવા જીવોને ઊંચું તત્વજ્ઞાન આપવાથી તત્વજ્ઞાનની પણ હાનિ થાય. બાળક ગમે એટલું વાલું હોય બોલો તો પણ 4 વર્ષનું બાળક હોય એને 24 તોલાનો હાર પહેરાવશો અને પહેરાવશો તો એ ઘર બહાર જવા દેશો? 24 તોલાનો હાર તો જાય પણ ભેગું અહીં કેવું સમજો છો? એવું અહીંયા વાત સમજો કે જેને 24 તોલાનો હાર કિંમતી છે અને બાળક પણ કિંમતી છે એટલે બે વસ્તુ આપણી નાશ થવી ન જોઈએ. એમ અહીંયા તત્વજ્ઞાન પણ ઊંચું છે, મારે પચાવે એને જ આપવાનું, ન પચાવે એને એમ સમજાવે. ખરું? અરે આવી વાત સાંભળ્યા પછી બાજુ ઘણા એમ બોલે આવી વિદ્યા વેળા શીખવાથી શું ફાયદો? આ દુનિયામાં પૈસા કમાવાની, વધારે માનપાન મેળવવું અને મોટે મેળવી એ જ દુનિયામાં લહેરનું સાધન છે. હવે આવું સમજે જે જીવ સમજતા હોય એટલી ભોગ બુદ્ધિ જ હોય અને ધનની જ બુદ્ધિ હોય એને આ ગુણની બુદ્ધિ સમજાવવાની નથી. હવે એવા જીવની સામે આ ગુણોની વાત કરવી એ વાતને ધોઈ નાખવા જેવી છે અને પેલો જીવ પચાવી ના શકે એટલે એનું પણ અહીત થાય. સમજાણી વાત? એટલે એમને બાળકનું દ્રષ્ટાંત આપ્યું કે બાળકને જેમ ઊંચી વસ્તુ અપાતી નથી એમ જેની બાળ બુદ્ધિ છે એને ઊંચું તત્વ અપાતું. વાત સમજાણી? અને જે આપે છે તો એ મહામૃષાવાદ દોષ લાગે. કેમ? એ જીવ એનો અનર્થ કરવાનો, એ જીવ અને જગતમાં ખોટો પ્રચાર કરી અને એનો સંસાર વધારે અને એની માયામાં જે ફસાય એનો સંસાર વધારે. એટલે ઊંચું આ તત્વ ઊંચા જીવોને જ આપવા જેવું છે, અને આ બધાને ઊંચા જીવો જેમ સમજીને તો અપાય છે. આ જેટલા અહીં આવ્યા છે બોલો, એ બધા મૂળભૂત તત્વજ્ઞાન મેળવવાના આશયથી આવ્યા છે ને, એ સમજે કઈ કઈ 5-25 રૂપિયાની પ્રભાવના નથી મળવાની. ધનની વાત નથી, કોઈક વાર ધનનો ત્યાગ આવશે બોલો, પણ ધન આવવાનું નથી. એટલે કેવળ આત્માના કલ્યાણની બુદ્ધિ વાળા જીવો છે ને, એટલે સંખ્યા ઓછી દેખાય છે. આવા જીવો ઓછા જ હોય ને, એવા જીવોને જ અપાય છે. આ જ્ઞાન સામાન્ય નથી, વૈરાગ્ય વર્ધક છે, આત્માના કલ્યાણને કરનારું છે. માટે ઉત્તમ જીવો સિવાય આવું જ્ઞાન બધાને આપવું નહીં, કેમ કે અપચો થાય. જીવની પાત્રતા ના હોય તો એ પચાવી ના શકે. અપાત્રને ઊંચું જ્ઞાન આપીએ તો એ મહામુસાવાદ બોલે, એ નામનો દોષ લાગે. સંસારમાં પણ સમજાય એવું છે, ઘરની કેટલીક ગુપ્ત વાતો બધા બેઠા નથી કરાતી, પતિ પત્ની બેઠા હોય તાલ કરે ને બોલો. કેટલી વાર પૈસા ક્યાં રોક્યા, કયો ધંધો કર્યો, કેમ કર્યું, કેટલીક વાતો એવી બે માણસો જ કરતા હોય કે બે ભાગીદાર જ કરતા હોય, એટલે નોકરો બેઠા હોય ના કરે, આવું બને કે નહીં, તો એ કેવું સમજાય જવો. એવું અહીંયા પણ આ વાત છે. સંસારમાં આપણી વસ્તુની વસ્તુનો વિનાશ ન થાય, એટલે વસ્તુની ગંભીરતા ન સમજનારા જીવો વચ્ચે વસ્તુની ઊંચી વાત નથી થતી, ખરું કે નહીં. એમ અહીંયા પણ આ જ છે કે આત્માના ગુણોની વાત, ગુણો જેને ગમતા હોય એવા જીવો વચ્ચે જ કરાય, ભોગપ્રિય જીવો વચ્ચે ના કરાય. ભોગપ્રિય જીવો વચ્ચે ગુણોની વાત વિનાશનું જ કારણ બને, અને એથી કરીને એ જીવોને અપ્રીતિનું કારણ બને અને ક્લેશનું વર્ધક બને. માટે આવા જીવો વચ્ચે ઊંચી વાત કરવી એમાં મહામુસાવાદ કેવો દોષ, આવું મહાપુરુષો કે છે. શ્લોક 38, ઉન્માર્ગ ઉત્થાપનમ બાદમ અસમંજસ કારણમ ભાવનિયમિદમ તત્વમ જાના નહીં યોગ વિંશિકામ. એ કહે છે કે ઉત્તમ અને યોગ્ય અને ગંભીર જીવો હોય એની વચ્ચે જ આવી ઊંચી વાત કરવી, તુચ્છ બુદ્ધિવાળા બોલો, અને ભોગપ્રિય જીવો એવા જીવો વચ્ચે આવી યોગની વાત બહુ ના કરવી. કારણ કે એને સંસારના સુખ જ જોઈતા હોય, ભોગો જ જોઈતા હોય, એટલે એમને સગવડતાઓ કેમ મળે એ બતાવો ને. આત્માનું કલ્યાણ તો બીજા ભાવમાં કશું હોય, આ ભાવમાં સુખે કેમ જીવાય બોલો જરા એ જ બતાવો. હવે સંસારના સુખની જેને બહુ અપેક્ષા હોય, ભગવાનના માર્ગ પ્રમાણે ચાલીએ કે ઉન્માર્ગે ચાલીએ એ કંઈ જોવાનું નહીં. આવા જે જીવો હોય એવા જીવોની વચ્ચે આત્માની વૈરાગ્યની બહુ ઊંચી વાતો કરવી એ ઢોળવા બરાબર છે, કલ્યાણ કરનારું બનતું, કેમ કે જીવોની એટલી પાત્રતા નથી. અને અત્યારે લગભગ ઘણી વખત જીવો આવા જ વધારે હોય, સંસારની સગવડતા કેમ મળે અને સંસારની સમૃદ્ધિ કેમ વધે એવું બતાવો. ચલો આત્માનું કલ્યાણ કરશું, પછી મોડા હજી ક્યાં ઘરડા થઈ ગયા છે બોલો. જિંદગી ઘણી લાંબી પડી છે, કાઢી જિંદગીમાં ધર્મ કરશું. આવા આવા ઘણા દલીલ કરનારા હોય છે કે છેલ્લે ઘર પણ આવશે ને બોલો, ત્યાં ધર્મ કરીશું, ત્યારે ધર્મ સમજાવજો. અત્યારે તો પૈસા કેમ કમાવા, 5 ઇન્દ્રિયના સુખો કેમ ભોગવવા એ જ અમને સમજાવો. હવે આવી જ્યાં મનોવૃત્તિ હોય બોલો, આવી જ્યાં એવા જીવો વચ્ચે ઊંચી વાત કરવી બોલો, ઊંચી એ ઊંચી વાતનું પણ પતન છે એમ સમજાવે. ઉન્માર્ગ ઉત્થાપનમ બાદ હા પેલા ક્રમમાં, એટલે સમજાવે છે કે અત્યંત ઉન્માર્ગનું સ્થાપન કરવું અને અસમંજસ કારણ, અસમંજસ એટલે બુદ્ધિ વિના એમને ગમે તેવા કારણોમાં આવું આવું ઉન્માર્ગ સ્થાપી દેવો. નાના નાના કારણો હોય ને તો એ ધર્મની વાતને ગૌણ કરે અને સંસારની વાતને પ્રદાન કરે. કેમ વધારે સુખી થવાય, કેમ સારી રીતે સંસારમાં રહેવાય, કેમ સગવડતા મળે, એમ ભોગની જ વાત હોય. બોલો, નાની નાની વાતમાં પણ એવા અસમંજસ કારણે કોઈ વિશિષ્ટ કારણ વગર આવું ઉન્માર્ગ ગમન જ્યાં હોય ત્યાં જીવનું કલ્યાણ થતું નથી. સમજાય છે? એમાં મહા મૃષાવાદ દોષ જ લાગે. આવું ભાવનિયમ ઇદમ તત્વ, આ તત્વનો બહુ વિચાર કરવો. કયા ગ્રંથ, એ ગ્રંથનું નામ આપ્યું છે યોગ વિંશિકા. કયો ગ્રંથ? એને જાણનારા મહાત્માઓએ આ તત્વનો વિચાર કરવો. હરિભદ્રસુરી મહારાજ સાહેબે યોગના વિષયને સમજાવનારા ચાર ગ્રંથો બનાયા. કેટલા? એમાં નાનામાં નાનો ગ્રંથ આ યોગ વિંશિકા, વીસ ગાથાનો, એટલે વિંશિકા નામ પાડ્યું. એનાથી થોડો મોટો ગ્રંથ છે યોગ સતત, હા એ 200 યોગ વિંશિકા, યોગ સતત 228 ગાથા ખેલાયો. એનાથી મોટો છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, એ લગભગ વધારે ગાથાઓનો છે. અને એનાથી મોટો ગ્રંથ છે યોગ બિંદુ, એ લગભગ 500 ગાથાનો ગ્રંથ. બધામાં યોગનું વર્ણન કરવામાં છે. યોગનો અર્થ કર્યો છે આત્મા મોક્ષની સાથે જોડાય. બોલો, એનું નામ યોગ. જે કરણીથી, જે ચિંતનથી જીવ મોક્ષની સાથે જોડાય એનું નામ યોગ. સમજાશે? એવા યોગને સમજાવનારા એમને બનાવેલા ચાર ગ્રંથ, એક યોગ વિંશિકા, યોગ સતત, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ. એમાં ત્રણનું આપણે ગુજરાતી ભાષાંતર બહાર પાડ્યું છે. પહેલું યોગ વિંશિકાનું, યોગ સતતનું અને યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું, ચોથો બાકી છે. ખ્યાલ આવ્યો? આવા યોગના ગ્રંથો જોઈ લેજો એમ કહીને ગુરુ મહારાજ આપણને ભલામણ કરે છે. યોગ માર્ગ ગમતો હોય, બોલો, તો જ આ કામનું છે. ભોગ માર્ગ ગમતો હોય, બોલો, તો આના ઉપર આપણું શૂન્ય પણ સમજી લેવું. ભોગ માર્ગ ગમતો હોય ને તો આ વાત જીવને ગમવાની જ નથી, કે આ બધું વારંવાર સાંભળીને શું ફાયદો? આમાંથી કંઈ મળવાનું છે નહીં. કંઈ ભોગ માર્ગની વાત હોય, બોલો, તો સારું ખાવાનું મળે, સારું ફરવાનું મળે, સારું માણવાનું મળે. હવે એમાં જીવની દ્રષ્ટિ હોય એને આ યોગ માર્ગ ગમે નહીં. પણ આત્માનું કલ્યાણ આ યોગ માર્ગ વગર નથી. ભોગ માર્ગમાં ધારો રહ્યા, ઘણું ભોગ્યું, ઘણું મેળવ્યું, તો પણ જેટલું મેળવ્યું બધું અહીં મૂકીને જવું પડે. લાખોની કિંમત આપણે લાખો રૂપિયા કમાયા હોઈએ તો પણ લાખો રૂપિયા બધા જીવ મૂકીને જ જાય. હાથમાંની હવેલી હોય ને તોય જીવ મૂકીને જાય. આ ગુણો જ એક એવી ચીજ છે કે જીવ બીજા ભાવમાં લઈને જાય. આપણે કે જન્મેલું બાળક નાની ઉંમરથી જ તપમાં જોડાય, દીક્ષામાં જોડાય, ત્યાગમાં જોડાય, તપમાં જોડાય અને જ્ઞાન એને ઘણું ચડે, તો તમે શું કહો? જો કેવું બોલે છે, બોલે નહીં? આપણું બાળક, બોલો, નાનપણથી જ વૈરાગી થાય, દીક્ષાના માર્ગે જાય કે તપના માર્ગે જાય, તો આપણો જીવ આવું બોલે કે નહીં? આ જીવ ગયા ભાવથી સંસ્કાર લે. એ ન્યાય બાળક પૂરતો કે આપણા પૂરતો ખરો? આપણે પણ અહીંથી મળી બીજા ભાવમાં જઈએ આવા ગુણો લઈને જવાય કે નહીં? પણ ધન લઈને જવાય ખરું? માટે આવું આપણને સમજાવે છે.
એટલે
કુસંસ્કાર એટલે મોહ અને સુસંસ્કાર એટલે મોહ નો ત્યાગ. આ બે ભેગું આવે એટલે સંસ્કારો આવે પણ ધન દોલત નથી આવતી. કરોડોપતિ પણ મૃત્યુ પામે ત્યારે કરોડો પણ અહીંયા જ રહે છે, એનું કુટુંબ ભોગવે છે પણ પોતે લઈને જઈ શકતો
નથી.
માટે ધન જરૂર આજીવિકા માટે કમાવાનું, આપણે બીજાના પીછે લેર નહીં કરવાની, આપણી કમાણી પ્રમાણે ચાલવાનું, પણ કમાણી ઉપર જ મદાર નહીં રાખવાનો. નહીં બધી વાત, કારણ કે બીજા ભાવમાં સાથે આવનાર નથી. મળીએ તો હજી કામની છે, મારે કમાવાનું ખરું પૈસા મેળવવાના, પણ પૈસા એ જ લક્ષ્યમાં એટલું નહીં રાખવાનું. જેમ છેદ પગાર આપતા હોય, નોકરી કરતા હોઈએ તો એનું કામ કરીએ, બોલો વફાદારી પૂર્વક કરીએ, ખરું નહીં. સાથે 8 કલાક થાય ત્યારે નમેલું કામ જબર છોડીને કર્યા જઈએ, કેમ વધારાના પૈસા એમાં મળવાના નથી. એ જેમ નોકરી જેમ સમજીએ બોલો જરા, એમ આ પણ સંસાર ચલાવવા માટે ધન કમાવવું પડે અને કમાવાનું, પણ એ લક્ષ્ય નહીં બાંધવાનું. લક્ષ્ય શું બાંધવાનું? બીજા ભાવમાં સાથે આવે એવા ગુણો નહીં મેળવવાના. ગુણો બીજા ભાવમાં જીવને સાથે આવે એટલે આટલું સમજાવે છે. શ્લોક 39 ત્રીધા તત્સદનુષ્ઠાનમ આદેયમ શુદ્ધ ચેતસા નાત્વા સમય સદભાવમ લોકસંજ્ઞામ વિહાય ચ. માટે સમય સદભાવમ જ્ઞાત્વા, શાસ્ત્રોમાં સાચી શુશુ વાતો કરી છે એનું રહસ્ય બરાબર જાણીને, લોકસંજ્ઞાને તજીને ઉત્તમ અનુષ્ઠાન શુદ્ધ બુદ્ધિપૂર્વક આપણે આચરવું જોઈએ. ઘણી વાર લોકસંજ્ઞા જે આપણે ખેંચાઈએ, લોકો કરે એટલે આપણે કરવાનું, લોકો કરે એમ કરવાનું. એ બી આ સંસારમાં લોકો કરે એમ જો એટલું કરવાનું હોત તો અજ્ઞાની કરતા જ્ઞાની કરતા અજ્ઞાનીની સંખ્યા હંમેશા વધારે હોય. બોલો, જૈન કરતા જૈને તેની સંખ્યા કાયમ વધારે હોય. જૈનમાં પણ પરિપક્વ જૈનો કરતા નામધારી જૈનો વધારે હોય. હવે જૈનો વધારે હોય કરવા જેવું હોય તો સમજી લો ક્યાં ચાલવાનું થયું? ઉન માર્ગે ચાલવાનું થયું ને. માટે કે છે કે શાસ્ત્રોના રહસ્યને ભણો, લોકસંજ્ઞાને છોડો અને શાસ્ત્રને અનુસારે ઉત્તમ અનુષ્ઠાનમાં જીવે જોડાવવું જોઈએ. મનથી વચન થી કાયા છે ત્રીધા નહીં સમજાતું. સમજાય એવું તો છે પણ જીવનમાં આવવું બહુ મુશ્કેલ છે. કેમ? એ તરફનું લક્ષ્ય નથી માટે, બીજું કોઈ કારણ નહીં. એ તરફનું એક વાર પૈસા કમાવાનું લક્ષ્ય લાગે છે ને, ત્યારે જયારે દુકાન કરીએ ને ત્યારે બધામાં જ ધ્યાન હોય. માલ લાવીએ એમાં ધ્યાન, બોલો, માલ સાફસૂફ કરીએ એમાં ધ્યાન, માલ ગોઠવીએ એમાં ધ્યાન, લેવા કોઈ આવે તો લેવા કોને મહેનત કરાવનાર કોણ છે એમાં ધ્યાન, ખરું કે નહીં? એ બધામાં ધ્યાન. માત્ર અહીંયા જ આપણી ઉપેક્ષા છે, કેમ આ માલ જોઈએ એવું જોઈતો એમણે ઉમેરી દીધું. બોલો, આ માલ જોઈએ એવો જોઈતો નથી. કેમ? એનું મહત્વ નથી સમજાવ્યું. આ જીવને મોહનો ઉદય એટલો તીવ્ર છે કે આ વાત જોઈએ એવી હજી મગજમાં બેઠી નથી. પણ નાની પુરુષો બૂમ પાડીને કહે છે કે જો તમે આ ભાવમાં ધ્યાન નહીં આપ્યું, બોલો, તો ગયા સમજો. કેમ? કે આંખ મીચાયા પછી કૂતરા બિલાડાનો સાપનો વિચીનો માકડનો કીડીનો ભાવ આવશે ને, તો આવા કોઈ ભાવમાં આ વિવેક આવવાનો આપણી આંખ સામે દુનિયાના જીવો દેખાય છે ને, કૂતરા બિલાડા બોલો, મોર પોપટ ચકલી સાપ વીછી, કેટલી જાતના જીવો, આમ તો ખાલી 5-25 તો કહો ખરું નહી, માનવ જેટલો વિવેક કોનામાં, એકેવન. હવે માનવ થઈને વિવેક ચૂકે તો બીજા કયા ભાવમાં વિવેક આવે કહો. આવું જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. માટે કહે છે કે માનવ ભાવની જિંદગી ભલે તમે ઘર ચલાવવા કમાવો પણ બાકીનો ટાઈમ વાતો ચિત્તોમાં કે પ્રમાદમાં ન ગાળતા આવા આત્મચિંતનમાં ગાળો, જેથી વૈરાગ્ય તો રહે બોલો, સંસારની અતિશય આસક્તિ તો ના થાય ને, અને જીવ સવળા માર્ગે ચાલે, જેટલું એનાથી બને એટલું, પણ સવળા માર્ગે ચાલે. આનું લક્ષ્ય જ ના હોય બોલો તો ખાઓ પીઓ ને મજા કરો, લે મરો એટલે બધું મૂકીને જાઓ, પાપનું પૂરું ભેગું લઈને જાઓ બસ. એટલે આપણને આવું સમજાવે છે. બોલું ભરજી, ગમે એમ જ નથી આપણી વાત. ભવ ભવના બોલો, આપણા બધા મોહના સંસ્કારો જેવા છે. આ પ્રમાણે આ પહેલો અધિકાર પૂરો થયો, હવે એના પછીનો 11મો અધિકાર ચાલુ કરીએ. બોલો
પંડિતજી, સવાલ એ પૂછ્યો છે, ધન કરતા માન કેમ વધારે કરે? એ પાપ છે.
અમારે તો મને પાપ છે, મોહે માને પાપ છે. માને પણ એક કસાય છે, અને મન એ કસાયનો આધાર છે.
ધનની વાત કરું, ધન ધન ધન,
હા એ બરાબર.
ધન કરતા માન કેમ વધારે કરે?
એ મનુષ્ય ચાર ગતિ છે ને, જે એમાં જો નરક ગતિના જીવોને હંમેશા ક્રોધ વધાર્યો હોય, તીજ ગતિમાં માયા વધાર્યો હોય, બોલો મનુષ્ય ગતિમાં માન વધાર્યો હોય, અને દેવ ગતિમાં લોભ વધાર્યો હોય. ક્રોધ માન માયાને સારે સમજાણા. મનુષ્યના જીવો પોતાનું માન ન જળવાય તો લાખોની સંપત્તિને પડતી મૂકે, બોલો લાખોની પડતી મૂકે, પણ માન ન જળવાય તો. એટલે માન એટલું બધું વાલું હોય એમ, પોતાનું માન બોલો અહમ ભાવ જીવને એટલો બધો વાલો હોય કે જલ્દી નમતું ના મૂકીએ. આ છાયે કસાયો છે, નારકીમાં હંમેશા ક્રોધ વધારે, પરસ્પર લડાઈઓ વધારે, તિરિંચમાં માયા વધારે, મનુષ્યમાં માન વધારે, દેવોમાં ધન ઘણું જેવી લોભ વધારે. ક્રોધ માન માયા લોભ થયો ને, એવી બીજી ચાર સંજ્ઞા પણ છે, આહાર ભય મૈથુન્ય પરિગ્રહ. બોલો નારકીના જીવોમાં ભય વધારે, દુઃખ છે ને, દેવો મારવા જ આવે, પાપ કરે છે એટલે, એટલે કાયમ ભયભીત. તિરિંચોમાં આહાર વધારે, આહાર મનુષ્યોમાં મૈથુન વધારે, વિકારી ભાવ, અને લોભોમાં દેવોમાં પરિગ્રહ વધારે. નહીં સમજાવું? દેવમાં ધન ઘણું છે ને એટલે મમતા વધારે, પરિગ્રહ એટલે મમતા. આહાર ભય બોલો મૈથુન અને પરિગ્રહ. નારકીમાં ભય વધારે, તિરિંચોમાં આહાર વધારે, મનુષ્યોમાં મૈથુન વધારે, અને દેવોમાં પરિગ્રહ વધારે. સારી સમજાણું? શાસ્ત્રોમાં ચાર ચાર સંજ્ઞા આવે છે, આહાર ભય મૈથુન પરિગ્રહ ક્રોધ માર માયાને લોભ. તો આપણે મનુષ્ય છીએ ને, આપણામાં ભગવાને માન વધારે બતાવ્યું અને મૈથુન વધારે બતાવ્યું, વિકારી ભાવ. આપણે એને જીતવા પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્ય બે આવ્યા ને અને દેખાય પણ છે, તમારું સોમાન ગવાય તો તમે 5,000 પગારની નોકરી હોય તો છોડી દેવાના, નહીં બીજે કરશું ચાલો. પણ માન ન જળવાય શું કરવાનું? એટલે માન એટલું બધું વાલું છે એમ. ચીંચોને માયા વાલી હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો પોતાની નીચે સંતાડી નાખે, છુપાવી નાખે, બોલે કઈ ને હોય કઈ આવું બધું. અને આહાર વધારે, તમે જો જીવોને ખાવા વધારે જોઈએ એમને ચેન્જ ગતિમાં. આવી રીતે ચારે ગતિમાં એક એક સંજ્ઞા વધારે હોય એવું જ્ઞાની ઓકે છે. તો આપણે બને એટલું માનને જીતીએ બોલો અને મોહને જીતીએ. આ ગ્રંથો આપણને ભિખારી ભાવ ઓછો કરવા માટેનું સમજાવે છે. હવે આપણે ત્રીજો પ્રબંધ ચાલુ કરીએ, 11મો અધિકાર, મન શુદ્ધિ અધિકાર. ઉચિતમાચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસ કલુષોધનમ ગજવતામ ય કૃતે મનસોધને કમ ઉપયોગમ ઉપૈતુરસાયણમ. આમ જો ધર્મના કાર્યો ભલે કરો તો બધું કરતા પહેલા મનને બહુ શુદ્ધ બનાવો એમ આપણને સમજાવે. બોલો મનમાંથી વિષય વિકારો વાસનાઓ ઓછી કરો. કેમ? કે જો મન મલિન હશે, બોલો, તો કરેલી ભગવાનની પૂજા હોય કે અભ્યાસ હોય આત્માને એટલો ઉપકાર કરનારો નહીં બને. દાખલો આપે છે કે પેટ ચોખ્ખું ના હોય, બોલો, એટલે મળ શુદ્ધિ ના થઈ હોય તો ગમેલું રસાયણ લઈએ તો એ લોહીની વૃદ્ધિ થતી નથી, શરીર પૂછો બનતું નથી. શરીરમાં મળ ભરાયા હોય તો જોઈએ એવી મળની શુદ્ધિ ન થઈ હોય તો રસાયણ લઈએ, રસાયણ લે ઊંચી ક્વોલિટી દવાઓ તો એ શરીરની વૃદ્ધિ થતી. એમ મનની શુદ્ધિ જો ના હોય અને ભગવાનની પૂજામાં જોડાઈએ કે દાન શિયરમાં જોડાઈએ પણ જીવ કલ્યાણ પામતો કે મન અશુદ્ધ છે. માટે લોકો આપણને હારા કેલે આપણે આવતા હોઈએ, અગર લોકોમાં હારા થઈએ પંખાવા જો જોડાતા હોઈએ, લોકો આગળ બેહાડે ફુલાર કરે માન બોલે બે શબ્દ હારા, હવે એ માટે ધર્મમાં જોડાતા હોઈએ, એ ધર્મ આપણને મોક્ષ ક્યાંથી આપે? કહો, ધર્મ કરવાનો ભાવ જ નથી હોતો, પૂજાવાનો જ ભાવ હોય. એટલે મનની જ્યાં બોલો અશુદ્ધિ હોય ત્યાં એ ધર્મ જીવનું કલ્યાણ કેમ કરે? શ્લોક બિહાર જો, ઉચિતમ આચરણમ શુભમ ઇચ્છતા પ્રથમ તો મનસા શોધનમ. શુભને ઇચ્છતા આત્માઓએ પહેલું મનનું શુદ્ધિકરણ કરવું એ જ ઉચિત આચરણ છે. શુભમ ઇચ્છતા, શુભ એટલે કલ્યાણ, કલ્યાણને ઇચ્છતા મનુષ્યોને પ્રથમતઃ મનસા શોધન, સૌથી પહેલું મનને ચોખ્ખું કરવું એ જ ઉચિત આચરણ છે. કોની જેમ? આમ જો કે રસાયણ ખાતા પહેલા, એમ લખ્યું છે રસાયણ, આપણે અત્યારે રસાયણ તો ઓછી ખાઈએ પણ મેવા મીઠાઈ તો ખાઈએ ને, બોલો, એટલે મેવા મીઠાઈ ખાતા પહેલા પેટની શુદ્ધિ કરવી વધારે જરૂરી છે. પેટમાં બોલો મળ ભરેલા હોય, ઝાડો સાફ આવ્યો ના હોય, ગરબડ વાળું હોય અને વધારે મેવા મીઠાઈ ખાઈએ શું પરિણામ આવે? એના જેવી વાત છે. અર્ધો શ્લોક જોવા, ગજવતામ, ગજ એટલે રોગ, રોગવાળા જીવોમાં અકૃત્ય મળ શોધને, મળનું શુદ્ધિકરણ કર્યા વિના, બોલો મળ શોધને અકૃત્ય, મળનું શોધન કર્યા વગર કમ રસાયણ ઉપયોગમ ઉપૈતું, કયું રસાયણ કામ આવે? કહો, પેટ સાફ કર્યા વગર કોઈ બી વસ્તુ લો ને તો જીવને શરીરની વૃદ્ધિ કરનારું ના બને. એમ આત્મામાં બોલો મનની શુદ્ધિ કર્યા વગર કોઈ પણ ધર્મના કામમાં જોડાઈએ તો આત્માનું કલ્યાણ થાય નહીં. આપણે અહીંયા ક્લાસમાં આવીએ અથવા પૂજામાં આવીએ તો લોકો આપણને કે જાણે કે હું આવતો તો એમ હાજરી પુરાવા આવીએ તો આત્માને જ્ઞાન ક્યાંથી મળે? ખો એટલે જીવે પહેલા મનની શુદ્ધિ કરવી જોઈએ. આવું આમાં સમજ આવે છે. આ આખો હવે અધિકાર મનની શુદ્ધિનો ચાલે છે. પરજને પ્રસભમ કિમુ રજ્યતી વિશતિ વા સોમનો યદિ નિર્મલમ વિરહિનામર્તે જગતો રતે રપિકા વિકૃતિ વિમલે વિધો. હવે આમ જુઓ સાહેબ, ચંદ્રમા છે ને, પૂનમનો ચંદ્રમા આકાશમાં જ્યારે ખીલે ત્યારે જે વિરહી જીવો હોય, કેવા જીવો? એટલે સ્ત્રી જેની પરદેશ ગઈ હોય, પુરુષ એકલો હોય, અથવા પુરુષ જેનો પરદેશ ગયો સ્ત્રી એકલી હોય, એ વિરહી કહેવાય, વિરહવાળા. બોલો એવા જીવને આ ચંદ્રમા દુઃખ આપનારો બને, બરોબર. અને જે જીવો ને આવો વિરહ નથી પણ સંસારમાં પતિ પત્ની હોય અને ચંદ્રમાનું અજવાળું દેખે, આનંદ પામે. હવે કેટલાક લોકો ચંદ્રમાને જોઈને દુઃખી થાય, બોલો, વિરહી માણસો, અને કેટલાક ચંદ્રમાને જોઈને રાજી થાય, આવું બને કે નહીં? એનાથી ચંદ્રમાને અર્થાય શોખ થાય? એમ ઉત્તમ આત્માને કોઈ ગુણો ગાય તો ક્યારે રાજી ના થાય, અને એના કોઈ દોષો ગાય, બોલો, તો ક્યારે દ્વેષ ના થાય. એ કે એને જેમ ઠીક લાગે એમ કે આપણે આપણા ગુણ મારેવાનું, બોલો. આપણે ચંદ્રમા જેમ વિરહી માણસો ભલે દુઃખી થાય પણ પોતે પોતાનામાં દુઃખી થતો નથી અને પોતે અપ્રસન્ન ભાવમાં જ રહે છે, એમ ઉત્તમ આત્માઓને અનુકૂળતાઓ મળે તો અંજાઈ જતા નથી અને પ્રતિકૂળતાઓ મળે તો ભીંજાઈ જતા નથી. આ સમજાય છે? પોતે પોતાના સ્વભાવમાં જ રહે છે. આ સંસારમાં આપણને પુણ્યનો ઉદય હોય તો ક્યારેક અનુકૂળતાઓ મળે, પાપનો ઉદય તો ક્યારેક પ્રતિકૂળતાઓ મળે, બધું મળે. તો આપણે બધું સંભાવેશન કરીને દિવસો પસાર કરવાના, જેમાં અંજાઈ જઈએ તો નવા કર્મ વધારે બંધાય. જો પરજને પ્રસભમ રજ્યતી દ્વિષતિ વા સ્વમનો યદિ નિર્મળમ, જો પોતાનું મન નિર્મળ હોય તો બીજા માણસો ઉપર કેમ રાગી ને કેમ દ્વેષી થાય? જેમ વિરહીનામ અરતે જગતો રતે, વિરહી જીવોને અરતી કરનારો અને જગતના જીવોને રતી કરનારો તેવો જે ચંદ્રમા, એમાં કઈ વિકાર આવતો નથી. આકાશમાં ચંદ્રમા ઉગે અને ચારે બાજુ છાંદણી પથરાણી હોય તો જે સ્ત્રી પુરુષો એકલા હોય, એક પાત્ર હોય બીજું પાત્ર ન હોય, તો એ વિરહના કારણે એને દુઃખ થાય. અને જે જીવો બે અહીંયા ભેગા હોય એ જીવો ચંદ્રમા જોઈને આનંદ પામે, પણ એમાં ચંદ્રમાને કઈ મળતું હોતું નથી. એમ આપણને પુણ્યનો ઉદય હોય તો સુખ મળે, બોલો, પાપનો ઉદય હોય તો આ બધું સંસારમાં આયા કરે. આપણે એમાં અલિપ્ત રહેવાનું તો જ આપણે આપણું કલ્યાણ કરી શકીએ. સુખમાં ક્યારેય છલકાવાનું નહીં, બોલો, દુઃખમાં ક્યારેય ઉદાસ બનવાનું નહીં. દુઃખને પણ સંભાવે સહન કરવાનું, બોલો, સુખને પણ વૈરાગ ભાવે સહન કરીને પસાર કરવાનું. જૈન ધર્મ આવું સમજાવે છે. આકરું લાગે એમ છે? નાની આ વાણી છે. ગમે એટલું સુખ આવે તો બોલો એનાથી ઉછાછળા થઈએ, અભિમાની થઈએ તો ઉલટું વધારે આપણને નુકસાન થાય, અને એમાં આસક્ત થઈએ તો કઈ કાયમ રહેવાનું છે જ નહીં. બોલો, કાયમ અને કદાચ સુખ કાયમ રહે. બોલો, પૈસો રે, ગાડી વાડી લાડી બધું રે, આપણે કાયમ રહેવાનું નથી. પૈસો થકો બધું રે, બરોબર નહીં? રાજા મહારાજા બધું મૂકીને ગયા તો આપણે વળી ક્યાં અહીંયા કાયમ રહેવાના હતા? માટે એમાં બહુ જોડાવું નહીં. બહુ આપણે એવી જાત્રા કરવા પાલિતાણા ગયા હોઈએ અને સુખી હોઈએ, બહુ સારી રૂમ લઈએ, બોલો જા, સગવડતા વાળી. હવે સગવડતા વાળી હોય, સારી હોય, બરોબર, તો એ રૂમ ઉપર મમતા કરાય ખરી? ઘર ભૂલી જઈએ ને એ રૂમ જ પસંદ પડી જાય એવું બને? જો 5-25 દાડી જો ખાલી ના કરો તો પેલો મારીને બહાર કાઢે, ખરું કે નહીં ભાઈ? ભાડાનું જમા છે એમાં સંસારમાં જેટલી સુખ સાહેબી મળી, બોલો, એવી ભાડાની છે. પુણ્યનો ઉદય છે એટલે મળી છે. બોલો, મારે ક્યાંય આસક્તિ કરવી આવું આમાં સમજાવે. બહુ સારી સગવડતા વાળી રૂમ લઈએ તો એ રૂમની મમતા કરાય ખરી? કેમ ના કરાય? આપણી નથી, એ ઘર આપણું નથી. એસી હો વર્ષ પૂરા થાય ને ક્યાંક બોલો બાંધીને કાઢવાના આપણને. એટલે જ્ઞાનીઓ આવું કે જે ક્યાંય અતિશય આસક્તિથી જોડાવું નહીં. બધી વાત, જેટલા વૈરાગ્યમાં રહીએ એટલા કર્મ ઓછા બંધાય અને જીવનું એટલું વહેલું કલ્યાણ થાય. ધર્મશાળામાં રહીએ, ફાળવું મારીએ, ચાવી પાયે રાખીએ, બોલો, આવીને સુઈ પણ જઈએ, બધું થોડે સમજીએ કે આ રૂમ આપણી કેટલું મન, એમાં 5 રૂપિયાનો ક્યાંક ખર્ચો કરવાનો આવે ને, બોલો જરા, તો એ ના પાડી દઈએ. બધી વાત સમજે છે. એક 10 રૂપિયાનો ક્યાંક ખર્ચો કરવાનો આવે તો કે નહીં, ધર્મશાળા મુનિને બોલાવીએ કે આ ભાગી ગયું અમુક કરાવ્યું ભાઈ. આપણે કેમ નહીં? આપણું નથી. તો અહીંયા લાખો ખર્ચીને બંધાયેલો બંગલો પણ આપણો કેદાર રહેતો, આપણે જીવદાર કેદાર ભેગવાનું? બોલો. એટલે જ્ઞાનીઓ કે તમે ભલે એમાં રહો પણ તમે એમાં જોડાવ નહીં, કેમ કે એ પરદ્રવ્ય છે, ઉદગત દ્રવ્ય છે. અહીંયા પુણ્યોદયથી મળેલું છે અને પુણ્યોદય પૂરો થતા એ મૂકીને જ આવું આમાં સમજાવે છે. તમે એને ભલે ભોગવો, એમાં રો, છોડાય તો મોં છોડી દો, ના છોડાય તો રો, પણ અતિશય આસક્તિ ના કરો. કેમ? એ દ્રવ્ય આપણું નથી, એ દ્રવ્ય સંયોગથી આપણું બની છે. હવે ઘરની વાત નહીં, બધી ઘર હોય, ધન હોય, સોનું ચાંદી હોય, બધું પરદ્રવ્ય છે. એક નાની વીટી હોય ને, બોલો, તોય પણ મળતી વખતે બધા લોકો કાઢી લે, અને ન કાઢે તો એ મરદા ભેગી પડી જાય પણ જીવ ભેગી કંઈ આવે નહીં. આવે એટલે એ પરને પર સમજીને ચાલો, આવું આપણને સમજાવે. શ્લોક ત્રીજો, સુચિત મા કલયન્નપુ ઉપસ્થિતમ સ્વમનસા એવી શોચતિ માનવ ઉપનતે સ્વયમાન મુખ પુન ભવતી તત્ર પરસ્ય કિમ ઉચ્યતમ. આમ જો મનુષ્ય પોતે એમની સામે અનુકૂળ સામગ્રી આવી જાય, બોલ જા, એટલે પ્રસન્ન ભાવમાં આવી જાય, હસમુખો થઈ જાય, થાય કે નહીં? બોલો, જમાઈ ઘરે આવે કેવો આનંદ થાય, જીવ આનંદ આનંદ થઈ જાય. અને સહેજ જરા પ્રતિકૂળ પ્રસંગ આવે, બોલ જા, એટલે મૂળું રીસાઈ જાય, ગુસ્સામાં આવી જાય. આ જીવ આવો નિમિત્તવાસી છે, જે સામે નિમિત્ત આવ્યું બોલો એ આપણાથી પરદ્રવ્ય છે, તો એને પામીને હસતો અને રોતો થઈ જાય. હે જીવ, તું કેમ વિચારતો નથી કે આ દ્રવ્ય આપણું નથી, એ દ્રવ્ય આપણું ખરું? અને એની સાથે વાત જેના જોઈને આપણે આનંદ પામતા હોઈએ, એવો મિત્ર હોય એની સાથે જયારે વાંકવું પડે ત્યારે એ આંખાના પાટા જેવો લાગે, ખરું કે નહીં? એ જેટલી વાર દેખાય તેવો ગુસ્સો ચડે. આ સંસારમાં પરદ્રવ્યને પોતાનું તું માને છે શું કામ? હે જીવ, એમ આમાં સમજાવે. આ આખા અધ્યાત્મસાર નામના ગ્રંથમાં જો આવી જ વાત આવવાની છે, સાંભળીએ તો જ બેસજો. ખરું, રાજા રાણીની વાર્તા નથી આવવાની. એક હતો રાજા, બે હતી રાણી, એને આમ રાજ્ય લીધું ને આમ કરી, એવું નથી આવવાનું. આ મોહને ઓછો કરાવવાની વાત કરે છે. તું જેને મારું માને છે એ પણ તારું થઈને રહેતું નથી, બોલો, તારું થઈને તો આટલો બધો એમાં મોહંત કેમ થાય છે? એમ જ્ઞાની પુરુષો બોલો આપણને સમજાવે. રુચિતમ આ કલયન અનુપસ્થિતમ, જે વસ્તુ પોતાની મનપસંદની આપણી આંખ સામે ના હોય ત્યારે જીવ શોક કરે છે. સોચતી માનવ, આપણો છોકરો જમાઈ કે દીકરી આપણા પાસેથી દૂર જાય એટલે આપણને શોક થાય, એટલે મનગમતી વસ્તુ બોલો જયારે અનુપસ્થિતમ આપણી સામે ના હોય ત્યારે સ્વમનસા એ સોચ હતી, જીવ પોતાના મનથી શોક કરે છે. અને એ જ વસ્તુ ઉપર નથી ત્યારે સામે જે આવી જાય ત્યારે આ જીવ સ્વયં માન મુખ સ્વયં હસતા મુખવાળો બને છે. સામે વસ્તુ આવી એમાં હસતા મુખવાળો, વસ્તુ ગઈ એમાં ના ખુશ. આ તો જી સંસારનો દાખલો ગુરુજી આપે છે. હું તમને બીજો દાખલો આપું. ઘણી વાર આપણે સિનેમા જોવા જઈએ એમાં મનગમતું ચિત્ર સામે આવે ને એટલે હસવા માંડીએ, બોલો જરા. અને સહેજ અણગમતું ચિત્ર આવે ને તો મોડું ચડી જાય. એ જીવ આ તો બધું ચિત્રમાં બતાવે છે, કાં સાચું છે? તો એ જીવ બોલો એ જોઈને ગરીબ શોકમાં ગરીબ ક્રોધમાં આવેશમાં આવું આવી જાય છે. આ જીવનું કાં છે કામ? બોલો, સિનેમામાં જોતા તો કોઈ લાંબો સાપ બતાવે અને એ સાપ આમ હામો ધસી આપતો બતાવે તો ભયભીત થઈએ કે નહીં? હાકીના બે માં એક તો કહો. એ જીવ આ તો ચિત્રમાં છે, એ કરડવાનો નથી, તો આ જીવ આટલો ડરપોક થાય છે. અને આપણું મનગમતું કોઈક ચિત્ર આવે જોઈને આમ જીવ આનંદ આનંદમાં કરી જાય. આ બધું મોહનું નાટક, તને સંસાર વધારનારું બનશે એમ કરીને નાની આપણને આ વાત સમજાવે છે. આપણે આ વાત છીએ કે નહીં એમ કહો પહેલા. એ જો રુચિતમ આ કલયન અનુપસ્થિતમ, એ રુચિ મનગમતી વસ્તુ અનુપસ્થિત આપણી સામે હાજર ના હોય ખરું, ત્યારે સ્વમનસા એ સોચતી આજે પોતાના મનથી દુઃખી થાય. આલું મારું આ જતું રહ્યું, આલું મારું આ જતું રહ્યું, આ નથી મારી સામે, આ નથી, એમ કોઈ શોક કરે છે. અને ઉપર નથી એ વસ્તુ સામે આવે ત્યારે સ્વયં માન મુખ સ્વયં આ જીવ હસતા મુખવાળો બને છે. સત્ર પરસ્ય કેમ ઉચિતમ, એમાં બીજાને કારણભૂત માનવાની આપણે શું જરૂર? સામેની વસ્તુ આવી કે ગઈ એ વસ્તુ આપણી છે નહીં, તો એ જીવ સારી એ જીવ હરકશો કરવાની શું જરૂર? પણ મોહનો ઉદય એવો છે બોલો જરા, કે પરને પોતાની માનીને પર વસ્તુ આવે એટલે જીવ હસીત થાય, પર વસ્તુ જાય એટલે શોકાતો થાય. અને પરનો મોહ ઓછો કરવા જ્ઞાની આપણને આવું સમજાવે છે કે આવ્યો ત્યારે પણ કોઈ વસ્તુ તું લાયો નથી, બોલો જાય ત્યારે કોઈ વસ્તુ મારે તું આટલો બધો મોહ ના રાખ, છોડી દે. જેટલું જીવન જીવવાનું જરૂરી હોય એટલો પ્રયત્ન કર ને એટલું મળે એટલેનાથી ચલાવ, પણ બહુ ઘણો આનંદ અને ઘણો શોક ન કર. બહુ ત્યાગાસ્ત છે ને આ બધું. શરણ યોગ ગતાન પ્રવિલો થયન સમરસમ સકલમ વિકિરતી અજ છપલ એ સમના કબીરુચ્ચ કઈ રસવણી વિદધા તું મુનિસ્તુકી. એ કે છે કે આપણામાં શરણયોગ ઘટામ સાહિત્ય અને સંભાવ ક્ષમતા આવા ગુણો જીવમાં હતા, પણ આ મોહના ઉદયથી આ બધા ગુણો ઢોળાઈ ગયા. મોહના ખરું કે નહીં? જેટલું પરદ્રવ્યનો મોહ વધારે એટલા ગુણોનો વિનાશ વધારે. જન્યા ત્યારથી તે મરીએ ત્યાં સુધી આ જીવને પરદ્રવ્યનો મોહ જ વધારે હોય છે. સોનાનો રૂપાનો બોલો ખરું નહીં? ઊંચા ઘરનો બધું પરદ્રવ્ય છે, એનો એટલો બધો મોહ, એના કારણે કાયમ એને વધારવામાં જ એટલી લગ્ની લાગી હોય. બોલો, વધારવામાં જ
લગ્ની લાગી હોય
કે વધે તો આનંદમાં ચડી જાય, ઘટે તો રડવામાં ચડી જાય. આજીને પોતાનું ભાન જ નથી, પોતાનું ચરણ યોગ ઘટાન પ્રવિલોઠેન આપણામાં રહેલો જે ચરણ યોગ, સાહિત્યનો યોગ, સંસ્કારનો યોગ, એને લૂંટી નાખનાર છે. જેટલો પરદ્રવ્યનો મોહ વધારે બોલો એટલો ચૈત્ર યોગનો વિનાશ વધારે. ચૈત્ર યોગનો અને સમરસમ સકલમ થોડી પણ ક્ષમતા હતી બોલો એ બધી ઢોળાઈ જાય. આપણે આપણા ઉપર વિચારો કે આપણે જયારે મહિને 200-500 કમાતા હતા ત્યારે જેટલા લેર લીલાથી રહેતા હતા એને આપણે 5,000-10,000 કમાતા થઈએ તો લેર વધે, ચાકુર વ્યાકુરતા વધે. એ લખે છે આ જીવ એનો સંતાર શું ધોળાઈ ગયો. સમરસમ સકલમ વિકિરતી અધ, જેમ સંપત્તિ વધે બોલો માનપાન વધે એમ બધી સંતાર ધોળાઈ જાય. એની આ પંપાળમાં જીવ અંજાઈ જાય બોલો, એમાં થોડો ઘટાડો થાય ને તો જીવ ઊંચો નીચો થઈ જાય. બોલો, આ જીવને ઊંઘે ઉડી જાય, સંબંધો બધા કપાઈ જાય. ચપ્પલ એસા મન કપી, આ મનરૂપી વાંદરું ચંચળ છે અને હવે બોલો એ ચારે બધી દોડા દોડી જ કરે. એને કપી કહે છે, કપી લે વાંદરું, મન કપી, મનરૂપી વાંદરું એટલું બધું ચપ્પલ છે ત્યાં મુનિ શું કરે. એટલે મુનિ પણ જો મન બરાબર ના હોય તો મુનિ પણ હું પાડી શકતા નથી. મન ચંચળ હોય અને દોડાદોડી જ કરતું હોય, ઘડીક આ જોઈએ ઘડીક આ જોઈએ, તો આ ઈચ્છાઓ ક્યારે પૂરી થતી અને ક્યારે સંતોષ જીવને આવતો જ નથી. માટે હે જીવ છે એમાં તું સંતોષી બન, તારી આજીવિકા ચલાવવા માટે તું ભલે પ્રયત્ન કર, પણ અતિશય લોલુપી ના બન. આટલું આમાં સમજાવે છે. બચાવ કરવો છે કઈ નહી, આગળ ચાલી જુઓ. સતત કુટિત સંયમ ભૂતલ ઉચિત રજો નીકળે પ્રતિ અનસ્તમ અતિ દ્રઢ મન સત્તુરગો ગુણ રેપી નિયંત્રે એસ નતી સ્થતિ. આપણા આત્મામાં આ મનરૂપી ઘોડો, મને ઘોડાની ઉપમા આપે કે એ ઘોડો જયારે દોડે ને ત્યારે ધૂળને ઉછાળે ખૂબ, એના પગ જલ્દી જલ્દી ઉપડે ને, એમાં મનરૂપી ઘોડો સતત કુટિત સંયમ સતત આટલા દિવસોથી જે આપણે સંયમ પેદા કર્યો હોય એને ખૂંદી નાખે, સંયમનો નાશ કરી નાખે. બસ સંયમ એટલે થોડા સંસ્કાર આવ્યા હોય, પણ જયારે મન વિષય રસિક બને તો એ ગુણોનો નાશ કરી નાખે એટલે ખૂંદી નાખે. એટલે ખૂંદાયેલી એવી સંયમરૂપી જમીન એમાંથી ઉત્પન્ન થયેલું જે રજો નિકળ ધૂળનો સમૂહ, જેમ ઘોડો દોડે ત્યારે જમીન ઉપર રહેલી ધૂળ ઉડે અને ત્યારે પછી ધૂળનો વંટોળ થઈ જાય, એમ આપણું મન જયારે મોહમાં જાય ત્યારે વત્યા સુધી રાખેલો સંયમ ઉડી જાય એટલે સંયમનો વિનાશ કરનાર. કઈ નહોતું બોલો ત્યારે મન સંયમમાં હતું, જે હતું એમ જ આનંદ માનતા હતા, પણ જેમ વધ્યું બોલો જાય એમ મન રૂપી કપી દોડવા માંડ્યો, હવે એને ક્યારેય સંતોષ થતો નથી. આમ તમસ પ્રથમ અંધકારને વિસ્તારતો એવો મનરૂપી ત્રુલ ઘોડો, એને ગમે એટલા હવે દોરડાથી બાંધવા જાઓ, બોલો તો હવે બંધાતું નથી. એટલે મનને પહેલેથી આ અભ્યાસ દ્વારા શક્ય બને એટલું કંટ્રોલ કરવાનું, જો નહીં કરીએ તો મન ક્યારે હાથમાં રહેવાનું નથી, આવું આપણને સમજાવે છે. જીન વચ્ચો ઘન સાર મલી મૃચ કુસુમ સહાય કપાવક દીપક અહકોપી મન પવનો બલી શુભમતી ધ્રુમ સંતિ ભંગ કૃત. મનને જુદી જુદી ઉપમાઓ આપે છે. મન કેવું છે તો કે બળવાન પવન જેવું, બોલો બળવાન. જો જીન વચ્ચો ઘન સારમ, જીનેશ્વર પ્રભુનું જે વચન એ રૂપી જે કપૂરનું કપૂર એનું હરણ કરવામાં આપણને જીનેશ્વરનું વચનો મળ્યા છે ને, પણ મન જો વિષયમાં આસક્ત બને તો આપણું ભણવા ભણાવવાનું ભૂલી જઈએ, બાજુ બાજુમાં રહી જાય અને ધનની પાછળ દોડી જઈએ. એટલે જીનેશ્વરના વચનો રૂપી જે ધન એના સારને લૂંટનારું સારને મન, વળી કુસુમ સહાયક પાવક, કુસુમ એટલે ફૂલ થાય ને, એ કુસુમ સહાયકનો અર્થ ફૂલ છે બાંધ જેના એટલે કામદેવ, એ રૂપી અગ્નિને વધારનારું. બોલો આગને જેમ ધન વધે એમ પાંચે ઇન્દ્રિયના સુખો વધે, બોલો પાંચે ઇન્દ્રિયના વાસનાઓ વધે ને એને વધારનારું. એવો મન પવન બલી, મનરૂપી બળવાન એવો પવન છે કે શુભમતી ધ્રુમ ઉત્તમ બુદ્ધિરૂપી જે વૃક્ષ એને છેદી નાખવાનું કામ કરે છે. ત્યારે શુભમતી તો આવે જ નહીં, ધનની પાછળ પડેલો જીવ સારા વિચારોમાં જલ્દી આવે નહીં, એના વિચારો ધન ભેગો કરીને વિષય ભોગ કરવામાં જ વધારે હોય, પાંચનીના વિષય સુખો માણવામાં જ મન હોય, એના કારણે એ જીવ સારા વિચારોમાં આવતો નથી. વાત સમજાય છે? બહુ કવિ એને ઉપમા આપી આપીને સમજાવે છે. જો જીનેશ્વર પ્રભુના જે વચનો છે એના સારને લૂંટનારા મનરૂપી પવન હોય ને, પવન એ જેમ વસ્તુને ઉડાડી મૂકે ને એમ સારા વિચારોને ઉડાડી મૂકે, કે મન જયારે વિષય વાસનામાં અને ધનમાં આસક્ત બને તો આ જીનેશ્વરના વચનો વાંચવાનું વિચારવાનું મન જ ના થાય, એટલે એને લૂંટનારા અને કામ ને વિકારોની વૃદ્ધિ કરનારું. પાંચે ઇન્દ્રિયનું સારું ખાવાનું, સારું જોવાનું, સારું સંગીત સાંભળવાનું મન થાય, ઇન્દ્રિયના વિષયને પોષવાનું મન થાય, ધન વધે એમ સમજાય છે? માટે એમાંથી મનને કબજે રાખવું ઘણું મુશ્કેલ છે. આપણને સંઘની પંચેન્દ્રિયનો ભાવ મળ્યો છે અને જૈન શાસન મળ્યું છે એ મનને જીતવા માટે, નહીં કે મનને છૂટું મૂકીને ભોગમાં જોડાવા માટે. તો આપણે તો ધર્મ કરીને પણ ભોગને જ ઈચ્છતા હોઈએ છીએ. બોલો, ધર્મ કરીને પણ, ધર્મ કરીને સારું ઘર મળે, સારું ધન મળે, સારું માનપણ મળે, સુખી જીવન મળે. બસ સંસારના સુખે સુખી એને સુખી જીવન ઈચ્છીએ છીએ. ક્યારે મોહના ત્યાગને સારું નથી માન્યું. એટલે તત્વ સમજ્યા વગર બોલો આવા બેસે એમ નથી. શ્લોક 7મો, ચરણ ગોપુર ભંગ પરસ્પુર સમય બોધ તરુણ અપી પાતયન ભ્રમતી મત્તમનો ગજ કુશલમ શિવરાજ પથે તદા. આ જે છે ને મનરૂપી, હવે આ ગાથામાં હાથીની ઉપમા આપે છે. મન કેવો છે? હાથી જેવો. કેવી રીતે? હાથી દરવાજા હોય ને તેને ભાગી નાખે. બોલ, દરવાજાને પણ એમ. આપણામાં થોડું પણ ચારિત્ર આવ્યું હોય, સંસ્કાર, તો મન સંસ્કારરૂપી દરવાજાને તોડનારો. થોડા પણ સંસ્કારો આવ્યા હોય પણ મનમાં વિકાર પેદા થાય જયારે, ન ખાવાની વસ્તુ ખાવાનું મન થાય, ન ભોગવવાની વસ્તુ ભોગવવાનું મન થાય. આ સ્વસ્ત્રી છે કે પરસ્ત્રી છે, આ પોતાનું ધન છે કે પારકું ધન છે, બોલો આવા વિચારો કરવાની જગ્યા જ ના રહે. જે હોય તે ચાલે એમ કહીને લેવાનું જ મન થાય. એટલે ચરણ ગોપુર ભંગ પરહ, સાહિત્યરૂપી જે દરવાજો એને ભાંગવામાં તત્પર. કોણ? મનરૂપી હાથી. મનરૂપી હાથી કેવો છે? જયારે મનમાં વિકારો પેદા થાય ત્યારે જેમ હાથી દરવાજાને ભાંગે એમ મન બધી મર્યાદાઓને છોડી દે અને વધારે વિષયોમાં આસક્ત બની જાય. માટે કવિ કહે, તમે મનને થોડું કંટ્રોલમાં રાખો, જો મનને નહીં જીતો તો આત્માનું કલ્યાણ નહીં થાય. વળી આ મન કેવું છે? સમય બોધ તરુણ અપી પાસે. હાથી જ્યારે ગુસ્સામાં આવે ત્યારે જંગલમાં રહેલા બધા વૃક્ષોને પણ ઉખેડી ફેંકી દે. તરુણ, તરુણ વૃક્ષ. એમ આ મન મોહમાં જોડાયેલું હોય તો આ શાસ્ત્રો ભણવાનો કે એને ચિંતન કરવાનો એને ટાઈમ હોતો. એટલે સમય બોધ, શાસ્ત્રોનો જે બોધ, એ રૂપી વૃક્ષોને પાડી નાખનારો, વૃક્ષોને ઉખેડીને ફેંકી દેનારો. હાથી ગાંડો થાય શું કરે? વૃક્ષોને. એમ આપણું મગજ જયારે વિષય વિકારમાં હોય તો આપણે આવું તત્વજ્ઞાન ભણવાનું, વાંચવાનું, વિચારવાનું મન ના થાય. એટલે સમય બોધ એ રૂપી તરુણ એટલે વૃક્ષોને પણ પાડતો. ફરી યજ્ઞ અતિ મત્તમન મનોગજ છે ને, અતિશય મદોન્મત્ત એવો મનરૂપી જે હાથી, એ જયારે આપણી ચારે બાજુ આમ ભમતો હોય, આ મન ભટકતું જ હોય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, ત્યારે બોલો મોક્ષ માર્ગ આ જીવને કેમ હુજે? મોક્ષ તરફ જવાની વાત શિવરાજ પથે, એટલે મોક્ષ માર્ગની વાતમાં કુશળતા કેમ રહે? મોક્ષ તરફનું પ્રેરણ આપણું ચિંતા વગરનું કેમ બને? ના બને. જ્યાં સુધી આ મોહના વિકારો પોતે જીવમાં કામ કરે છે ત્યાં સુધી આ જીવ નિર્મળ બની શકતો નથી. હવે શ્લોક 8મો, કવિ જુદી જુદી ઉપમાઓ આપી આપીને આપણે આ વાત સમજાવે છે કે વ્રત તરુણ પ્રગુણી કુરુ તે જનો દહતી દુષ્ટ મનો દહન પુનઃ નાનું પરિશ્રમ એ સવિશે સવાર કો ભવિતા સુગુણ પવનો ઉદયહમ. આ મનુષ્ય છે એ કોઈ ગુરુના સંપર્કથી વ્રતો ધારણ કરે, બોલો કઈ નિયમ લે, બરોબર? કોઈ ઘેર ત્રાસમાં આવી ગયા, કોઈ ગુરુના સંપર્કમાં આવી ગયા કે રાત્રિ ભોજન કરવું નહીં, કંદમૂળ ખાવું નહીં કે માંસાહાર કરવો નહીં, આવા નિયમ લઈ લીધા પણ આ મન જો દુષ્ટ બને, બોલો, તો બધા નિયમો ભાગી નાખે, બધા નિયમો એટલે ગુરુ કહે એટલે આપણે કરવું પડે, હવે આપણે પાળવાનું થોડું જ છે, એમ કરીને મન બેકાબુ બને એટલે બધા નિયમો જીવ ભાગી નાખે, મનરૂપી અગ્નિ એને બાળી નાખે, તો પછી આ સદગુણ રૂપી જે બગીચો એનો વિકાસ કાં જ થવાનો, લોકો સદગુણો જીવનમાં આવે જ નહીં, આ સદગુણો આવતા હોય એને આ મન બાળી નાખે, હંમેશા મન કબજે હોય તો જ સદગુણો આવે, જીવને સદગુણની પ્રીતિ હોય તો જ આમાં લાભ થાય, કલામજી લોકો આ માનવ જીવન સારા ગુણો મેળવવા માટે મળ્યું છે, શેના માટે, હા હવે સદગુણની કિંમત ના હોય અને મન વિકારીને વિલાસી જ હોય તો આ જીવન મોહમાં જ જવાનું અને બરબાદ જ થવાનું, જે મનુષ્ય જીવનમાં આવીને આત્માનું કલ્યાણ કરવાનું હોય, બોલો આત્માનું, એને બદલે માનવ જીવન કેવળ એટલું ભોગ તરફ જ વાળી નાખીએ તો નરકમાં જવાનું આવે ને બીસું આવે, એટલે જે કલ્યાણનું સાધન છે બોલો એ જ અકલ્યાણનું સાધન બની જાય, મારે જ્ઞાની કે મનને બરાબર જીતો, મોહના વિકારોને ઓછા કરો અને માર્ગે આવો, આવું આ મનને શોધવાનું અશક છે, મનને શુદ્ધ કરવાનું, એટલે આવું સમજાવે. શ્લોક 9મો, અનિગૃહિત મના વિદધત પરામ ન વપુષા વચ સાચ શુભ ક્રિયા ગુણમુપૈદી વિરા ધનયા વચ દુરંત ભવ ભ્રમ મંચતી. હવે ધારો, સાંભળો, મનનો નિગ્રહ ન કર્યો હોય, મનને વિષય વાસનામાં છૂટું મૂક્યું હોય અને શરીરથી સામાયિક કરીએ, બોલો, અરે વચનથી નવકાર મંત્ર બોલીએ, કેમ કલ્યાણ થાય? આવું મહાપુરુષ સમજાવે છે, લગભગ આપણું જીવન આવું જ હોય છે, લગભગ આપણું જીવન વચનથી સૂત્રો બોલતા હોઈએ, નવકાર લોગસ આવું બોલતા હોઈએ અને કાયાજી સામાયિક કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય અને મન વિષય વિકારમાં હોય. આ શ્લોકમાં આવું કહે છે, હે જીવ, આવું તો ભવો ભવમાં કર્યું તો કલ્યાણ કેમ થશે? જો અનિગૃહિત મના, જેને મનને નિગ્રહમાં નથી રાખ્યું, કંટ્રોલમાં બોલો નથી રાખ્યું, મનને વિષય વિકારમાં જોડ્યું છે, એ વિદધત પરામ એકદમ ઊંચી વસ્તુને ધારણ કરે એટલે સામાયિક કરે, ન વપુષા વચસા શુભક્રિયા, વચન વડે અને શરીર વડે ભલે શુભક્રિયા કરે તો પણ એનો લાભ જીવ પામતો નથી. સંસારમાં એવું છે, તમે ગલ્લા ઉપર બેઠા હો, માલ વેચતા હો, પૈસા લેતા હો માલના, હવે જે મન જો એમાં ના હોય, બોલો, મન બીજે મૂક્યું હોય તો પૈસા લેવા દેવામાં ભૂલ થાય કે નહીં? અને માલમાં સારો માલ જતો રહે, ખોટો માલ રહી જાય, આપ્યો ખોટો, પૈસા ખોટા ના લઈએ અને માલ સારો જતો એવું બને જ નહીં, અહીંયા કેમ મન બરાબર પરોવીને કામ કરીએ? એ પૈસાની ભૂલ ના આવે, નહીં સમજાવ? હવે ત્યાં જો મન બીજે મૂકીએ તો હલકાના ભાવમાં ઊંચો માલ જતો રહે, નુકસાન થાય કે નહીં? વધારે પૈસા થતા ઓછા લઈએ તો નુકસાન થાય કે નહીં? એટલે મન પરોવ્યા વગર જીવ સંસારનો કોઈ વ્યવહાર નથી કરતો, બોલો, મન હા, અને ધર્મના બધા જ વ્યવહારો મન પરોવ્યા વગરના. ક્લાસમાં અહીં બેઠા હોઈએ ને તો મન બહાર ભટકતું હોય, પૂજામાં બેઠા હોઈએ તો મન ક્યાં ભટકતું હોય? બહાર. આ કામ પૂરું થાય, આ કરવાનું છે, આ બધા આ કરવાનું છે, આ બધા કામની લાઈન જ ગોઠવેલી હોય, હવે કામોની લાઇનમાં જીવ ઓછો જ હોય કે ચાલુ કામ જ ચિતકા રાખે, એટલે આ જીવનું કલ્યાણ થતું આમાં જ આવે. દુરંત ભવ ભ્રમમ, ઉલટું આ મોહની સંજ્ઞાના કારણે દુઃખે અંત કરાય એવી ભવ ભ્રમણા આ જીવ વધારે છે. મારે ધ્યાન રાખીને ચેતીને ચાલવા જેવું છે. દલી કઈ કરવી છે કોઈને કઈ? બધા સમજે કામાં કઈ બોલવા જેવું છે જ નહીં, આપણે આમાં ડૂબેલા છીએ. આ વાત બરાબર? ક્લાસમાં બેઠા હોય તો મન બીજા વિચારોમાં દોડતું હોય, હવે કાં ભેગું થાય? અનિગૃહિત મના કો વિકલ્પ તો નરકમ રૂચ્છતી તંદુલ મત્સ્યવત, યમ અભક્ષણ જા કદ અજીર્ણતા અનુપ નકાર્થ વિકલ્પ કદર્થના. જ્ઞાની તો બહુ વધારે લખે છે કે જેણે મનને કબજામાં રાખ્યું નથી, બોલો જરા, અને બેઠો બેઠો કુવિકલ્પો કયા કરે છે? મારે આ કરવું છે ને તે કરવું છે, આમ કરવું છે ને તેમ કરવું છે, આમ શેતરીના વિચારની જેમ બોલો મનમાં મોહની જાળ ગોઠવ્યા કરે છે. એ જીવ નરકમ રૂચ્છતી, નરકને પેદા કરે છે, નરક ભવની તૈયારી કરે છે. કોની માફક? તંદુલિયા મચ્છની જેમ, તંદુલિયા જેવો મચ્છર આવે છે ને નાનો, એ જેમ ખાડામાં ગયો અને દુઃખને પામ્યો, એમ આ જીવ પણ બોલો મોહને વશ સંસારમાં રખડે છે. યમ અભક્ષણ જા તદ અજીર્ણતા, કોઈ માણસ આહાર ખાય ને બોલો તો વધારે ખાય તો અજીર્ણ થાય, આ તો વગર ખાતે અજીર્ણ. અભક્ષણ જા, કેમ કે ભોગ હજી ભોગવ્યા નથી, ખાલી મનથી વિચાર્યા, તો મનથી વિચારે ભોગવ્યા વગર જ અજીર્ણતા જીવને આવે છે. મને આવી આ મોહના વિકલ્પોની કદર્થના એટલે પીડા ક્યાંય અશક્તિ
નથી.
મારે બહુ ધ્યાનથી ચાલવા જેવું છે અને જૈન દર્શન જ આપણને આવું સમજાવે. બીજે ઠેકાણે તો લોકોને એવું ગમે કે નાચો કૂદો રમો મોહમાં જ મસ્ત થાવ, આવું જ સમજાવે. આ જૈન દર્શન જ આપણને આવું સમજાવે કે મોહને ઓળખો, વિકારો ઓછા કરો અને થોડા સંયમી બનો, કંટ્રોલિંગ બનશો તો તમારા આત્માનું કલ્યાણ થશે. તો કંટ્રોલ વાળા બનવું છે કે વધારે એકદમ મોહના વિકારો વાળા બનવું છે? કંટ્રોલ વાળા. ભાઈ શું કે છે? મોહના કંટ્રોલ વાળા. કેવું બહુ સહેલું છે, બનો તો સારી વાત છે. બધાને પૂછો જરા, એ તો કે આવું બધું આ બધી વાતમાં એ રસ જ નથી પડતો. આમાં નાચનાર કૂદનાર આવે ને, જો હમણાં કાળીઓ પાડનાર, તો મજા આવે. આ જીવને કોની સંજ્ઞા આજકાલની નથી, અનાદિની છે. દાંડિયા રાસ આખ્યા કેટલા જણા આવે કહો? એમાં આપણે જોડાઈ જઈએ, નાચવા મળે ને કૂદવા મળે. આમાં તો બોલો મોહને જીતવાની વાત. હવે આ બધું દુઃખું લાગે એટલે ઉત્તમ જીવ સિવાય આ વાત ગમતી. શ્લોક 11મો. મનથી લોલ તરે વિપરીતતામ, વચન નેત્ર કરેંગી ગોપના, ગજતી ધૂર્ત થયા અને અખિલમ નિમળ દંભ પરે મુસીતમ જગત. આમ જો ત્યારે ખિસ્સા કાચરું હોય ને કોઈ કે બેસે આપણી પાસે, એટલી બધી મીઠાશી વાત કરે કે જરા આપણી મિત્રતા એના અહીંયામાં છલોછલ ભરેલી છે, છલોછલ ભરેલી છે. અને એવા વિશ્વાસમાં લે, વિશ્વાસમાં લે તો તમારું ખીચું કાપીએ કે ને? જેમ ખિસ્સા કાચરું વિશ્વાસમાં લઈને મીઠી વાતો કરીને આપણને છેતરે છે, એવી રીતે આ મોહ સંજ્ઞા બોલો આપણને મીઠી મધુરી વાત કરી અને આપણને ખાડામાં નાખે. પછી એ ભાઈ નું સ્ટેશનર ઉતરી જાય, બોલો આપણી બાજુ બેઠો મિત્ર
ઉતરી જાય
અને આમ ખીચામાં હાથ નાખીએ, બોલો ત્યારે રોવા દિવસ આવે નહીં. એમ એમાં માનવ ભાવ પૂરો થઈ જાય પછી ખ્યાલ આવે કે આપણે મોંમાંથી જિંદગી ગુમાવી નાખી. આવી વાત આ ગાથામાં સમજાવે કે મનસી લોલ અત્તરે, મન બહુ ચંચળ હોતે છતે વિપરીત કામ અત્યંત વિપરીતતા. એટલે આમ જો કરવી હોય ખીચામાંથી છોરી, પણ બતાવીએ મિત્રતા, આંખો પણ બોલો આમ ભરેલી રાખીએ, શબ્દો પણ મીઠા બોલીએ, એ વચન નેત્ર કર ઇંગિત ગોપના, હાથના પગના બધા ઇશારા સંતાડીને રાખીએ, કઈ બતાવીએ નહીં. રજતી ધૂર્ત થયા અને ધૂતારાની જેમ આ ધૂતારા મન વડે બીજાનું ખીચું આપણે કાપીએ. નિમિત દંડ ભરી આવા દંભમાં તત્પર આ મોહ માયા વડે આખું જગત છેતરાયું છે, આખું મુસીતમ જગત. હવે એમાંથી ચેતવું હોય તો આપણને ચેતાવે છે કે તમે જો ઝાકશો તો બચી જશો, નહીં તો તમે પણ આમાં છેતરાવાના છો. મોહ માયા ને મમતા એવી ચીજ છે કે જે એકવાર એમાં ફસાણો પછી આમાંથી બહાર નીકળી શકતો નથી. આ જ્ઞાનીના જ વચનો આપણને આમાંથી તારનારા બને છે. તો જ્ઞાનીની વાણી અહીએ બેસે તો સમજાય છે. આ વાણી આપણને બેસવી જોઈએ. અનુભવ સિદ્ધ વાત છે કે ઘણું મીઠું બોલને છેતરનારા માણસો ઘણું મીઠું બોલનારા હોય, પાસે બેસનારા હોય, એ જ આપણું ખીચું કાપીએ છીએ. દૂર બે ખીચું કેવી રીતે કાપીએ છીએ? એમ આપણો જીવ પાસેલા પદાર્થોમાં જ મોહાંધ થયો છતો પોતાના ગુણોથી લોપાય છે. તો ગુણો મેળવવા માટે માનવ જિંદગી મળી છે, એને બદલે આપણે ગુણો લૂંટાઈને જઈએ, આ આપણો ઉપકાર કરતા નથી. આ જીવન આપણને ઉપકાર કરવા માટે મળ્યું છે, કલ્યાણ કરવા માટે. સારી ગતિમાંથી મનુષ્યની ગતિ એક એવી છે, મેં કીધું હમણાં, કે એમાં જીવ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. જો ચિંતનો ભાવ તમે દેખો છો પશુ પક્ષીનો, એમાં કંઈ આત્માનું કલ્યાણ થાય એવું નથી છે. દેવોને નારકી ભોગમાં જ જોડાયેલા છે. એટલે તીર્થંકર આ મનુષ્યનો ભાવ એવો છે કે જીવ ધારે તો પોતાનું કલ્યાણ કરી શકે. તીર્થંકરની વાણી પણ અહીં મળી, જૈન શાસન પણ અહીં મળ્યું. પછી આપણે એટલું ભોગમાં ને સંસારમાં જ રચ્યા પચ્યા રહીએ તો 100 વર્ષ એમ કરતા પૂરા થઈ જવાના અને પાછા એકિંડીના અને વિકલિંડીના ભાવમાં રખડવાના. એટલે જ્ઞાની કહે છે કે કંઈક સમજો અને આ જીવનને સફળ બનાવવાનો બોલો પ્રયત્ન. આવું આપણે સમજાવે. આ મન વાંદરા જેવું છે, વાંદરા જેમ એક ઝાડુ પરથી બીજા ઝાડુ પર બીજામાંથી ત્રીજા ઝાડુ ખુદાકુદ કરે, એ મન પણ બોલો ઘડી વિષય ભોગમાં ઘડી માનમાં ઘડી માયામાં દોડ્યા જ કરે છે. જો મનને કબજે નહીં રાખો તો તમારું કલ્યાણ થશે. આવું જ્ઞાનીઓ આપણને સમજાવે છે. શ્લોક 12મો, મનસયેવ તત પરિશોધનમ નિયમતો વિદધિત મામતિ ઇદમ અભેષજ સંબંધનમ મુને પરમ ઉપ પરમુમર્થ રતસ્ય શિવ શ્રિયઃ. આટલું સાંભળ્યા પછી જીવને મનને કબજે રાખવાનું મન થઈ જાય છે. મનસયેવ પરિશોધન, મનને જ બરાબર સુધારવાનું, ક્યાંય વિષય વિકારમાં ન જાય, વાસનામાં ન જાય, કંટ્રોલમાં રહે, નિયમત વિદધી તો મારે જીવ નિયમો ધારણ કરે. ઘણા લોકો જે મારે આજે 5 દ્રવ્ય ખાવો, વધારે નહીં ખાવા, કે 10 દ્રવ્યથી દિવસ ચલાવવો, કે 50 માઇલ કે 100 માઇલ ગમનાગમન કરવું, વધારે નહીં કરવું, આ બધા નિયમો ધારણ કરી અને મનને કબજે રાખવાની મહેનત કરે. ઇદમ આવા જે નિયમો છે ને એ દવા વગરનું ઔષધ છે. એટલે ઔષધ ન લેવા પડે અને મન કબજે રહે. અભેષજ સંપન્નમ, ઔષધ વગર આ કંટ્રોલ કરનારું ઔષધ છે. પરમ પરપુમર્થ રહસ્ય, જેને પરમ પુરુષાર્થ એટલે મોક્ષ સાધવો છે એના માટે આ કામ નથી. શિવશ્રીય તો આપણે આ કલ્યાણ સાધવું છે કે નહીં, તો આ જ ઉપાય કામનો છે. મનને બને એટલું કબજે રાખવાનું, જરા પણ દોડાવવાનું નહીં. જે કાળે જે પોઝિશન હોય એમાં સંતોષથી રહેવાનું. રામા શેખ કલીના વિચારની જેમ ઘણી મો સંજ્ઞાને નહીં દોડાવવાની. મારે આ જોઈએ તે જોઈએ, આના વગરના ચાર, આના વગરના કોઈ સંજ્ઞા જ નહીં મોની. જે કાળે પુણ્યોદય કે પાપોદયથી જે પોઝિશન હોય બોલો એમાં સંભાવથી રહેતા શીખવાનું. આવી વાત મહાપુરુષો આપણને સમજાવે છે. આ પ્રમાણે આપણે આ બીજે 12મા સ્તબકના 11મા સ્તબકના 12 શ્લોક સુધી અર્થાયા, હવે બાકીનું કાલે કહીશ. બરોબર બોલો. પદ ગુરુ ભગવન દશા વર્તે દેહા કી તમારે કોઈ કઈ પ્રશ્ન પૂછવાનો છે? આજે કીધું એમાં, ગઈકાલે કીધું એમાં, કઈ પ્રશ્ન હોય તો લેતા આવજો. બરોબર સાહેબ? અને પ્રશ્ન ના હોય તો આ કયું બધું સ્વીકારી લીધું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્ર.